කරුණා කර මූලාසනය සඳහා ගරු මන්ත්‍රීවරයා තනම යෝජනා කර.
මූලාසනය සඳහා ගරු ලකී ජයවර්ධන මන්ත්‍රීමා යෝජනා කරනවා.
බන්ධනාගාර 290 පූර්ව භාග 10 සිට බන්ධනාගාර ප්‍රතිසංස්කරණ පුනරුත්ථාපන නැවත පදිංචි කිරීම හා ඉදිරි කටයුතු අමාත්‍යාංශයේ වැසීසේ 145 2004 204 232 සහ 326 සලකා බැලීම සඳහා කපහැරීම යෝජනාව යෝගේශ්වර මන්ත්‍රීතුමා.
கௌரவ தலைமைதாங்கும் உறுப்பினர் அவர்களே, 2017 ஒதுக்கீட்டு சட்டத்தின் குடிநிலை விவாதத்தின் போது இன்றைய தினத்தில் 2016-12 செவ்வாய்க்கிழமை விவாதத்துக்கு எடுத்துக் கொள்ளப்படுகின்ற அமைச்சுக்கள், அவற்றின் கீழ் உள்ள ஏனைய திணைக்களங்கள் மற்ற நிறுவனங்களிடம் இலக்கங்கள் 145, 204, 232, 326 உடைய செலவின தலைப்புகளிலிருந்து சம்பிரதாயபூர்வமாக ஒவ்வொரு நிகழ்ச்சி திட்டத்தினதும் அனைத்து மீண்டு வரும் செலவினங்கள் மற்றும் மூலதன செலவினங்கள் என்பனவற்றிலிருந்து 10 ரூபாவை வெட்டிவிட வேண்டும் என நான் முன்மொழிகின்றேன். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று எமது இலங்கை தமிழினத்தின் பால் மிகுந்த பற்றுக்கொண்டு அவ்வினத்தின் இனம் இம்மண்ணில் தலைநிமிர்ந்து வாழ வேண்டும் என கருதி பல வழிகளிலும் எமது மக்களுக்காக குரல் கொடுத்து நடவடிக்கை மேற்கொண்ட தமிழ்நாட்டின் மாண்புமிகு முதலமைச்சர் ஜெயலலிதா ஜெயராம் ஊதவுடலில் இருந்து உயிர் நீத்து புகழுடல் விண்ணுலகம் சென்ற செய்தி கேட்டு மிகுந்த வேதனை அடைகின்றோம். அவரின் எதிர்பார்ப்பு இம்மண்ணில் எதிர்காலத்தில் மலரும் என்பது வெள்ளிடை மலையாகும். இன்று எங்களது இளமணி திருநாட்டின் தமிழ் மக்கள், குறிப்பாக வடக்கு கிழக்கு தமிழ் மக்கள் உங்கள் பிரிவால், அவரது பிரிவால் மிகவும் வேதனையுடன் உள்ளனர் என்ற செய்தியையும், அவரது ஆத்மா சாந்தியடைய நாங்கள் எல்லோரும் பிரார்த்திக்கின்றோம் என்ற செய்தியையும் இந்த சபையில் தெரிவித்து தொடர்ந்து இன்றைய வரவு செலவு திட்ட விவாதத்தில் பேச நுழைகின்றேன். இன்று இந்து சமய விவகார மீள்குடியேற்ற சிறைச்சாலைகள் மறுசீரமைப்பு அமைச்சின் விவாதம் நடைபெறுகின்றது. அதில் பேசுவதையிட்டு மிகுந்த மகிழ்ச்சி அடைகின்றேன். இந்து சமுத்திரத்தின் முத்தாகத்துகளும் இவ்வீழமணி திருநாடானது ஒரு பூர்வீக இந்து நாடாகும். ஆனால் இன்று பல வழிகளில் இந்நாட்டின் பூர்வீக மதமான இந்து மதம் பாதிக்கப்பட்டு வருகிறது. கடந்த 1900 ஆண்டளவில் இந்நாட்டில் 23 வீதம் இந்துக்கள் வாழ்ந்துள்ளனர். இதை குடிசன மதிப்பீடு காட்டுகிறது. ஆனால் தற்போது இந்நாட்டில் 12.5 வீதமே இந்துக்கள் வாழ்கின்றனர். இதற்கு காரணமாக அமைவது திட்டமிட்ட மதமாற்ற செயற்பாடுகள், அந்நியர் ஆட்சி காலத்திலும் சுதந்திரத்துக்கு பின்னும் தற்போதும் இங்கு யுத்தத்தால் பாதிக்கப்பட்ட மக்கள், அதேபோன்று பல லட்சக்கணக்கான மக்களின் இடம்பெயர்வு, மலையக மக்களிடையே கடந்த காலத்தில் ஏற்படுத்தப்பட்ட திட்டமிட்ட கருத்தடை செயற்பாடு என்பனவற்றின் காரணமாக இந்துக்களின் வீதம் குறைக்கப்பட்டிருக்கிறது. வரலாற்று ரீதியாக நோக்கும் போது வடக்கு கிழக்கு பகுதியில் இந்துக்களே பெரும்பான்மையானவர்களாக வாழ்ந்துள்ளனர். 19 நூற்றாண்டில் பிரித்தானிய கென்ரிக் மார்சல் என்பவரால் எழுதி வெளியிடப்பட்ட நூலில் கூறப்படுவதாவது, இலங்கையில் 5 பிரிவினரை அடையாளம் காண முடிவதாகவும், இதில் முதலாவது பௌத்தர்களையும், பௌத்தர்களான சிங்கள மக்கள் எனவும், அவர்கள் மாகம் 10 முதலாக சிலாபம் வரை பரந்துள்ள தெற்கிலும் மேற்கிலும் உள்ள கரையோர பகுதியிலும் கண்டி நாட்டின் எல்லா பகுதியிலும் வாழ்வதாகவும், இரண்டாவதாக உள்ள தமிழர்களான இந்துக்கள் இலங்கையின் வடக்கு கிழக்கிலும் வாழ்வதாகவும் அவர் குறிப்பிட்டுள்ளார். எமது நாட்டில் 70% பௌத்தர்கள் வாழ்வதால் இதை பௌத்த நாடாக காட்டி ஏனைய தேசிய சமயங்களை இதற்கு கீழான அந்தஸ்தை வழங்கியுள்ளமையை இந்த இடத்தில் வேதனையுடன் குறிப்பிடுகிறேன். ஆனால் இந்திய நாட்டில் 82% இந்துக்கள் வாழ்ந்தும் அதை இன்று வரை இந்து நாடு என்றோ அல்லது இந்துக்களுக்கு உயர் அந்தஸ்து என்றோ எதுவும் கூறவில்லை. கௌதம புத்தர் பிறந்த மண்ணை கூட பௌத்த நாடாக அவர்கள் இன்று வரை அறிமுகப்படுத்தவில்லை. எமது நாட்டின் வரவு செலவு திட்ட ஒதுக்கீடுகளில் 2017 மதஸ்தலங்களை புனரமைப்பு செய்வதற்கு வசதியளித்து சுற்றுலா அபிவிருத்தி கிறிஸ்தவ மத விவகார அமைச்சுக்கு 25 மில்லியனும் சர்வதேச வெசாக் தினத்தை கொண்டாடுவதற்காக புத்த சாசன அமைச்சுக்கு 250 மில்லியனும் பௌத்த பிரிவினாக்களின் உட்கட்டமைப்பு வசதிகள் மற்றும் ஆசிரியர்களின் இயலளவை வளர்த்தலுக்கு புத்த சாசன அமைச்சுக்கு 50 மில்லியனும் உட்பட பிரிவினாக்களில் கல்வி கற்கும் பிக்குகளுக்கு ₹2,500 மானியம் வழங்கல் மூலம் பல சலுகைகள் பௌத்த ரீதியாக வழங்கப்பட்டிருக்கிறது. ஆனால் இந்து சமயத்தினருக்கோ இஸ்லாமியருக்கோ இச்சலுகைகள் எதுவும் வழங்கப்படவில்லை. கிறிஸ்தவர்களுக்கும் வழங்கப்பட்ட சலுகைகள் மிக குறைவாகும். இவ்வொதுக்கீட்டில் இந்து சமய கலாச்சார அமைச்சுக்கு எந்தவித நிதியும் விசேடமாக ஒதுக்கப்படவில்லை. இந்து கலாச்சார திணைக்களத்திற்கு அவர்களது சம்பளம் உட்பட பலவித தேவைகளை குறிப்பிட்டு வருடாந்தம் வழங்குவது போன்று 213 மில்லியன் ஒதுக்கப்பட்டிருக்கின்றது. ஆனால் கடந்த யுத்த சூழலால் பெரிதும் பாதிக்கப்பட்ட 947 இந்து கோயில்கள் வடக்கு கிழக்கு பகுதியில் இன்று வரை புனரமைக்க வேண்டிய நிலையில் உள்ளது. இதற்கு கிட்டத்தட்ட 1,000 மில்லியன் தேவை. 3 வருடத்தை கணக்கில் கொண்டு நிதி அமைச்சு ஒவ்வொரு வரவு செலவு திட்டத்திலும் குறைந்தது 300 மில்லியனாவது ஒதுக்க நடவடிக்கை எடுக்க வேண்டும் என இச்சபையில் வேண்டுகோள் விடுக்கிறேன். ஆனால் இந்து கோயில் புனரமைப்புக்கு வருடாந்தம் 88 மில்லியனே ஒதுக்கப்படுகிறது. இது போதுமானதாக இல்லை என்பதனை அமைச்சின் கவனத்துக்கு தருகின்றேன். கௌரவ பிரதமர் அவர்கள் ஐக்கிய தேசிய கட்சியின் தேர்தல் விஞ்ஞாபனத்தில் யுத்தத்தால் பாதிக்கப்பட்ட ஆலயத்தினை புனரமைப்பு செய்வதற்கான புனரமைப்பு நிதியம் ஒன்றை ஏற்படுத்த உள்ளதாக சுட்டிக்காட்டியுள்ளார். ஆனால் இதுவரை அந்த செயற்பாடு நடைபெறவில்லை. இனி அந்த செயற்பாட்டை மேற்கொள்ள முன்வர வேண்டும் என்று கேட்டுக் கொள்கிறேன். இன்று ஆலயங்களின் பிரச்சனைகள் பல நீதிமன்றத்தின் வழக்கில் குவிகின்றது. இக்கோயில் புனக்குகளை தீர்ப்பதற்கு மாவட்டந்தோறும் ஆணைக்குழுக்கள் நியமிக்கப்பட வேண்டும். இந்நியமன நீதிமன்றத்தால் நடாத்தப்பட வேண்டும். இதற்கான சட்டமூலத்தை இந்து விகார அமைச்சு தயாரித்து பாராளுமன்றத்தில் சமர்ப்பிக்க முன்வர வேண்டும் என்று கேட்டுக் கொள்கிறேன். இது ஆலயங்களின் கௌரவத்தை பாதுகாப்பதற்கு உதவியாக அமையும் என்பதனையும் இந்த இடத்திலே தெரிவித்துக் கொள்கிறேன். இன்று பெரிய ஆலயங்களில் கூடிய நிதிகள் தேங்கி கிடப்பதால் ஆலயங்களின் மூலம் சமூக சேவை நடவடிக்கைகள் மேற்கொள்ளல் மிக முக்கியமானதாக காணப்படுகிறது. இதற்கான நடவடிக்கையை அமைச்சு கிட்டத்தட்ட இலங்கையிலே 6,408 ஆலயங்கள் இருக்கின்றன. ஆகவே அதில் வசதி படைத்த ஆலயங்களுக்கு வேண்டுகோள் விடுக்க வேண்டும் என்றும் இந்த சபையிலே கேட்டுக் கொள்கிறேன். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, கடந்த ஐக்கிய தேசிய கட்சி ஆட்சி காலத்திலே கௌரவ இந்து விவகார ராஜாங்க அமைச்சர் பி.பி. தேவராஜ் அவர்களினால் இந்து மாணவர்களின் நலன் கருதி அறநெறி பாடசாலைகள் ஸ்தாபிக்கப்பட்டன. இந்த வகையில் இன்று 2,040 அறநெறி பாடசாலைகள், 5,000 ஆசிரியர்களுடன், 172,852 மாணவர்களுடன் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. ஆனால் இவ்வறநெறி பாடசாலைகள் கட்டிட வசதிகள் இன்றி கோயில்களிலும் சில பாடசாலைகளிலுமோ பல சிரமத்தின் மத்தியில் இயங்குகின்றன. இலங்கையில் 600,000 அதிகமான மாணவர்கள் அறநெறி கற்க வேண்டிய நிலையில் இருந்த போதும் இன்று 1/4 மாணவர்களே அறநெறி கல்வியை கற்றுக்கொண்டிருக்கின்றனர். இதற்கு காரணம் அதற்கான வசதிகள் ஏற்பாடுகள் செய்யப்படாமையும் காரணமாக அமைகின்றது. கடந்த காலங்களில் பௌத்த பிரிவேனாக்கள் மற்றும் முஸ்லீம் ஆன்மீக பாடசாலைகளில் அறக்கல்வி போதிப்பவர்கள் அரச நியமனத்திற்கு உள்வாங்கப்பட்டனர். ஆனால் கடந்த 30 வருடங்களாக இந்து சமய அறநெறி பாடசாலைகளில் இந்து அறக்கல்வி ஊட்டும் இவ்வாசிரியர்களும்
இதில் உண்மையாக நீங்க கூறியது உண்மை என்றாலும் இந்த அறநெறி பாடசாலைகளை வைப்பதற்கு ஒரு கிழமைக்கு ஒரு தரம்தான், அதாவது ஞாயிற்றுக்கிழமையில் தான் அந்த அறநெறி பாடசாலை இருக்கின்றது. அதனால் அதற்கு கோவில்களிலும் மற்ற பள்ளிக்கூட பில்டிங்லையும் வைக்கிறது தான் சுலபமாக இருக்கும் என்பதையும் கூற விரும்புகின்றேன்.
கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் கலாச்சார அமைச்சரோடு சேர்ந்து ஒவ்வொரு பகுதியிலும் ஒவ்வொரு கலாச்சார மண்டபத்தை தாவித்தால் அது கலாச்சார அமைச்சின் வேலை திட்டத்துக்கு உதவும். ஞாயிற்றுக்கிழமைகளில் இந்த மாணவர்கள் அறக்கல்வி கற்பதற்கு உதவும். அந்த ஏற்பாட்டை செய்தால் பெரிய உதவியாக அமையும்.
இரண்டாவதையா எனக்கு தேவையான கோவில்கள் எனக்கு அறிவித்த கோவில்கள் எல்லாவற்றுக்கும் நான் போன வருடம் என்னுடைய பணத்தை ஒதுக்கியிருக்கின்றேன் கூற விரும்புகின்றேன்.
ஆனால் கௌரவ அமைச்சர் அவர்களே, 1 லட்சம் ரூபாயோ அல்லது 1.5 லட்சமோ 2 லட்சமோ கோவில்களின் புனரமைப்புக்கு போதாது, நீங்கள் அதை உணர்ந்து கொள்வீர்கள். ஆகவே அதற்கு கூடுதலான நிதிகள் ஒதுக்கப்பட வேண்டும்.
நன்றி நன்றி நன்றி.
இந்த அறக்கல்வி ஊட்டும் ஆசிரியர்களும் அரசு நியமனத்தில் உள்வாங்கப்படவில்லை. இவர்கள் சேவை அடிப்படையில் சொல்லப்பட்டிருக்கிற சிவசக்தி ஆனந்த், ஆசிரியர்களும் அரசு நியமனத்துக்கு உள்வாங்கப்படவில்லை. இவர்கள் சேவை அடிப்படையிலேயே கடமை புரிந்து வருகின்றனர். பரீட்சை திணைக்களம் நடாத்திய தர்ம ஆசிரியர் பரீட்சையில் சித்தி பெற்றும் பலர் இருக்கின்றனர். இவர்கள் கல்வி அமைச்சு, இந்து விகார அமைச்சு இவர்கள் சார்பாக இணைந்து இவர்களை கல்வி அமைச்சின் மத கல்விக்கான ஒரு ஆசிரியர் நியமனமாக வழங்கும் போது இவர்கள் அறநெறி கல்வியையும் தொடர்ந்து போதிப்பதற்கு ஏற்ற வசதிகளை ஏற்படுத்த முடியும். ஆகவே சிவசக்தி ஆனந்தன் இல்ல
25 minutes
சிவசக்தி ஆனந்தன் டைம்
நான்
இப்ப வந்து சொல்லித்தானே வந்தேன். இல்ல அவர் இல்ல, அவர் மரண வீட்டுக்கு போயிட்டார். அவர் டைம் எனக்கு தரப்பட்டிருக்கிறார். 15 நிமிடம் நான் இன்னும் தொடர்ந்து பேசுவேன். ஆகவே கல்வி அமைச்சோடு இணைந்து இந்து விவகார அமைச்சு அவர்களை ஆசிரியர் நியமனத்துக்கு உட்படுத்த நடவடிக்கை எடுக்க வேண்டும் என்பதனை இந்த சபையிலே வேண்டுகோள் விடுக்கின்றேன். அறநெறி பாடசாலைகள் நடாத்தப்படும் ஞாயிற்றுக்கிழமைகளில் காலை 6 மணி தொடக்கம் மதியம் 12 மணி வரை இந்த பிரத்யேக கல்வி நிலையங்கள் இயங்குவதை அமைச்சர் தடுத்து உதவ நடவடிக்கை எடுக்க வேண்டும். இதிலே சட்டங்கள் கொண்டு வருவது பிரச்சனையாக இருந்தால் பிரதேச சபை, நகரசபை, மாநகர சபை, ஏன் மாகாண சபை கூட பிரத்யேக கல்வி நிலையங்களை பதியும் வகையில் ஏற்பாடு செய்யப்பட்டால் ஞாயிற்றுக்கிழமைகளில் காலை 6 மணி தொடக்கம் மதியம் 12 மணி வரை எந்த பிரத்யேக வகுப்புகளும் நடைபெறாமல் தடை செய்து அறநெறி கல்வியை ஊக்குவிக்க முடியும். அது சார்பான ஆலோசனைகளை கௌரவ அமைச்சர் அவர்கள் அந்த உரிய பகுதிகளுக்கு அறிவித்தால் பெரும் உதவியாக அமையும் என்பதனை இந்த சபையிலே தெரிவிக்கின்றேன். இன்று சமய விகார திணைக்களத்துக்கு ஒரு நிரந்தர கட்டடம் இல்லாத நிலை காணப்படுகிறது. ஏனைய சமய திணைக்களங்கள் நிரந்தர கட்டடத்தில் இருந்த நிலையில் இந்து கலாச்சார அமைச்சுக்கு கொழும்பிலே ஒரு நிரந்தர கட்டடம் இல்லை, வாடகை கட்டடத்தில் இருக்கின்றார்கள். கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் கொழும்பை சேர்ந்தவர். அது தவிர நீங்கள் தமிழையும் சமயத்தையும் வளர்த்த பொன் ராமநாதன் பரம்பரையில் வந்தவர். ஆகவே உங்களால் முடியும் இங்கு காணியை பெற்று இந்த திணைக்களத்துக் கொண்டு நிரந்தர கட்டடத்தை அமைப்பதற்கு நீங்கள் அதனை சாதிப்பீர்கள் என்று நான் எதிர்பார்க்கின்றேன் என்ற நம்பிக்கையை நீங்கள் வலுப்படுத்துமாறு உங்களை இந்த சபையிலே வேண்டிக் கொள்கிறேன். ஒரு கட்டடத்தை விரைவாக தாவிக்குமாறு கேட்டுக் கொள்கிறேன். கௌரவ,
அதற்கு சில நடவடிக்கைகளை எடுத்துக்கொண்டுதான் நான் வருகின்றேன் என்று கூற விரும்புகிறேன்.
நன்றி அமைச்சர்.
எடுக்கப்படணும் உங்களோட காலத்துக்குள்ள எடுக்கப்படுறதா?
நன்றி நன்றி.
கௌரவ உறுப்பினர் அவர்களே, புத்த சாசன அமைச்சுக்கு சாசனாச்சக பல மண்டல என்ற பெயரில் சாசனங்களை பாதுகாத்தல் என்ற வகையில் மாவட்ட செயலகம், பிரதேச செயலகங்களில் குழுக்கள் உண்டு. ஆனால் இந்து சமயத்துக்கோ கிறிஸ்தவர்களுக்கோ இஸ்லாமியருக்கோ அவ்வாறான குழு இல்லை. எனவே அரசாங்கம் ஏனைய சமயங்களுக்கும் இவ்வாறான உதவிகளை வழங்கி அவர்களை ஊக்கப்படுத்த வேண்டும். தற்போது இந்து கலாச்சார திணைக்களம் மாவட்ட செயலக மட்டம், பிரதேச செயலக மட்டம் என்பனவற்றில் இந்து சமய அபிவிருத்தி குழுக்களை ஏற்படுத்தி அறநெறியை ஊக்குவிக்க நடவடிக்கை எடுப்பதை பாராட்டுகிறேன். இச்சேற்பாடு விரைவாக ஆரம்பிக்கப்பட வேண்டும் என்று கூறுகின்றேன். கௌரவ உறுப்பினர் அவர்களே, இந்நாட்டை ராவணன் ஆண்டவன், அவன் ஒரு தமிழன், அதிலும் சைவன் என்பது ராமாயண இதிகாசம். ஆனால் இதன் மூலம் இந்நாடு சைவத்திலும் தமிழிலும் தொல்பொருள் சின்னம் நிறைந்த நாடாக இருக்கிறது. அது மட்டுமின்றி இந்த மண்ணை ஆண்ட தமிழ் மன்னர்கள் பௌத்தத்துக்கு உதவியுள்ளனர். பௌத்த மன்னர்கள் இந்து கோயிலை கட்டியுள்ளனர். இதற்கு புலனறுவை அன்றாவது ஆட்சி காலம் சிறப்பாக கட்டியம் கூறுகின்றது. ஆனால் இவர்கள் இக்காலத்தில் ஒரே வகை செங்கல்கள், ஒரே வகை கருங்கல்களையே பயன்படுத்தினர். இது பௌத்த ஒற்றுமை நிலவியதன இந்து பௌத்த ஒற்றுமை அந்த காலத்திலேயே நிலவியது. ஒரே படிவ அமைப்புகள் தான் பெரும்பாலும் பின்பற்றப்பட்டன. ஆனால் இன்று முன்பு அந்நியரால் இடிக்கப்பட்ட இந்து ஆலயங்கள் பல வடக்கு கிழக்கில் புதைந்து கிடந்த நிலையில் அவை மீட்கப்படும் போது அது பௌத்த தொல்பொருள் என தொல்பொருள் திணைக்களத்தால் வகைப்படுத்தப்படுவதுடன் பௌத்த பிக்குகளும் ராணுவமும் இனவாத மதவாதம் கொண்ட அரசியல்வாதிகளும் திட்டமிட்டு பௌத்த மக்கள் எப்போதும் வாழாத பகுதியில் பௌத்த விகாரைகளையும் பௌத்த கௌதம புத்தரின் திருவுருவத்தையும் நிறுவ முற்படுகின்றனர். பௌத்த மக்கள் அங்கு நிறைய வாழ்வார்களாக இருந்தால் நாங்களே அவர்களுக்கு பௌத்த விகாரைகளை தாய்ப்பிற்கு உதவ தயாராக இருக்கிறோம். அது அவர்களின் மத உரிமை. ஆனால் அவர்கள் வாழாத பகுதியில் கட்ட வருவதை நாங்கள் ஏற்க முடியாது. கடந்த காலங்களில் ராணுவத்தினரால் வடக்கு கிழக்கு பகுதிகளில் தாங்கள் முகாம் அமைந்த இடங்களில் தொல்பொருள் சின்னங்கள் புதைக்கப்பட்டதுடன் புத்தபெருமானின் சிலைகளும் சில இடங்களில் புதைக்கப்பட்டுள்ளன. அவை மீட்கப்படும் போது அவற்றை தொல்பொருள் பகுதி என பிரகடனப்படுத்துவதை நிறுத்த வேண்டும். தொல்பொருள் என்றால் தனிய ஒரு மதத்தினர் மட்டும் அங்கு கட்டிடங்களை தாவிக்க அனுமதிக்க முடியாது. கன்னியா வெந்நீரூற்று பூர்வீகமாக இந்துக்களின் புனித இடமாக இருந்தது. ஆனால் அதை தொல்பொருள் என்று காட்டிவிட்டு உடனடியாக அந்த இடத்திலே பௌத்த விகாரை கட்டப்பட்டிருக்கிறது. இவ்வாறான செயற்பாடுகள் தான் இன நல்லிணக்கத்தை பாதிக்கும் செயற்பாடு என்பதனை இந்த சபையிலே கூற விரும்புகிறேன். அது தவிர இன்று பல இந்து சில இந்து கோயில்களிலே உயிர்கள் வதைக்கப்படுகின்றன சடங்குகளில். ஆனால் எங்களது அமைச்சர் அவர்கள் அதனை தடுப்பதற்கு நடவடிக்கை எடுத்தார். ஆகவே அந்த சட்டமூலத்தை இந்த சபைக்கு கொண்டு வருமாறு கேட்டுக் கொள்கிறோம். அதற்கு ஆதரவு தருவதற்கு தயாராக இருக்கின்றோம்.
அந்த சட்டமூலம் ரெடியாக இருக்கின்றது. அதற்கு பொதுவாக மக்களுடைய சார்பிலே ஏதும் எதிர்ப்பு இருப்பதாக நான் வெப்சைட்டிலே போட்டிருக்கின்றேன். அதை முடிந்த பிறகு அடுத்த மாதம் அல்லது இரண்டு மாதத்துக்குள் சட்டசபை கொண்டு வரும்.
நன்றி அமைச்சர் அவர்களே. இன்று அது தவிர நான் சில விடயங்களை இன்று கூற வேண்டும். என்னவென்றால் முக்கியமாக எங்களது முகல்குடியேற்ற அமைச்சரும் அதுக்கு அருகாமையிலே பிரதி அமைச்சரும் இருக்கின்றார்கள். ஆகவே மன்னிக்க வேண்டும், ராஜாங்க அமைச்சரும். ஆகையால் முகல்குடியேற்றம் பற்றியும் சில விடயங்களை கூற விரும்புகின்றேன். ஏறாவூர் பகுதியிலே 61 குடும்பங்கள் முகல்குடியேற்றப்பட வேண்டும். ஆனால் இதுவரை அக்குடும்பங்கள் குடியேற்றப்படவில்லை. ஆகையால் ஏறாவூர் அது செங்கலடி பிரதேச செயலாளர் பிரிவில் அடங்குகிறது. ஆகவே அந்த குடும்பங்களை குடியேற்றுவதற்கு அமைச்சர் நடவடிக்கை எடுக்க வேண்டும் என்று இந்த சபையிலே வேண்டிக் கொள்கின்றேன். அத்தோடு
நாடாளுமன்ற உறுப்பினர்களே, அந்த 61 குடும்பங்களுடைய விவரங்களை தந்தது முடியுமாக இருந்தால், அந்த காணிகள் இப்பொழுது குடியேறக்கூடிய சூழ்நிலையில் இருந்தால், எங்களுடைய அமைச்சு உடனடியாக அவர்களை குடியேற்றி அவர்களுக்கு தேவையான அடிப்படை வசதிகள் ஆயத்தமாக இருக்குது.
நன்றி பிரதி ராஜாங்க அமைச்சர் அவர்களே. அது தவிர கடந்த 7/12/2013 28,092,140 ரூபாய் மாவட்ட மீள்குடியேற்ற அமைச்சினால் மாவட்ட செயலத்துக்கு ஒதுக்கப்பட்டிருக்கிறது. கிட்டத்தட்ட 136 குடும்பங்கள் மீள்குடியேற்றப்பட வேண்டும் என்று. அதிலே வெள்ளாவளி பகுதியில், அதாவது போர்தீவு பற்றி பிரதேச செயலாளர் பிரிவிலே நவகிரி நகர் 38 84 வீடுகளுக்கான சீமந்து பக்கெட் 8 தகரம் 12 கொடுப்பதற்கு நிதி வழங்கப்பட்டிருக்கிறது. ஆனால் இதுவரை அது வழங்கப்படவில்லை. அந்த மக்கள் கடிதம் தந்திருக்கின்றார்கள். அவர்கள் இது வந்து ஒதுக்கப்பட்டது 2013/8/10/2015 அவர்கள் கடிதம் வழங்கியிருக்கிறார்கள். தங்களுக்கு அது இன்னும் கிடைக்கவில்லை என்று. ஆகையால் அமைச்சு ஒரு விசேட விசாரணை குழுவை போட்டு அதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். ஏன் இந்த மக்களுக்கு ஒதுக்கிய இந்த உதவிகள் கிடைக்கவில்லை என்பதனை இதை இந்த சபையிலே கேட்டுக் கொள்கின்றேன். அத்தோடு எங்களுக்கு முக்கியமான விடயம், மட்டக்களப்பு மாவட்டத்தில் குறிப்பாக வாகரை பிரதேச செயலாளர்களே அண்மையிலே ராஜாங்க அமைச்சர் அவர்களினால் கிட்ட மேவாண்டகுளம் என்ற பகுதியிலே ஒரு குடியேற்றம் நடைபெற்றது. நான் முஸ்லீம் மக்கள் வாழ்ந்த இடங்களில் அவர்களை குடியேற்றுவதற்கு எப்போதும் நாங்கள் எதிர்ப்பு தெரிவிக்க மாட்டோம். ஆனாலும் நான் அமைச்சர் ராஜாங்க அமைச்சரிடம் கேட்டிருந்தேன், அதற்கான ஆவணங்களை எனக்கு அனுப்பி வையுங்கள் என்று. இதுவரை கிடைக்கவில்லை. தயவு செய்து அவர்கள் அங்கு வாழ்ந்திருந்தால் அவர்களுக்கு கொடுப்பதில் எந்த தடையும் இல்லை. ஆனால் அவர்கள் வாழாமல் இருந்தால் தயவு செய்து அந்த இடங்களில் கொடுக்க வேண்டாம் என்று கேட்டுக்கொள்கிறேன்.
உறுப்பினர் அவர்களே, நான் யாரையும் குடியேற்றவில்லை. பிரதேச செயலாளருக்கு தான் அந்த உரிமை இருக்கிறது. பிரதேச செயலாளர் யாராவது வாழ்ந்ததற்கான ஆதாரங்கள் உறுதிப்படுத்தப்பட்டால் மட்டும்தான் எல்லா பிரதேசங்களிலும் குடியேற்ற முடியுமே தவிர வேறு எந்த ஒரு அரசியல் தலைமைத்துவங்களாலும் குடியேற்ற முடியாது. மிக தெளிவாக வாகரை பிரதேச செயலாளருக்கு நாங்கள் அறிவுறுத்தி இருக்கிறோம். யாராவது குடியிருந்ததற்கான ஆதாரங்கள் உறுதிப்படுத்தப்படும் பட்சத்தில் அவர்களை முடியக்குள்ளே குடியேற்றும்படி.
கௌரவ ராஜாங்க அமைச்சர் அவர்களே, காணி அபிவிருத்தி சட்ட ஒழுங்கு விதி இலக்கம் 169/12 தியதி 3/12/1981 இந்த ஒழுங்கு விதியின் பிரிவு 4 கூறப்பட்ட படிவம் ஆனா அல்லது ஆவண்ணா பாவிக்கப்பட்டு பொதுமக்களுக்கு விளம்பரப்படுத்தப்பட்டிருக்க வேண்டும். இந்த குடியேற்றம் சார்பில் எதுவும் விளங்கப்படுத்தப்படவில்லை. அது தவிர மேற்தரப்பட்ட படிவம் பொது கட்டணங்களில் மற்றும் கிராம அபிவிருத்தி சங்கம் அல்லது கிராம சேவர் அலுவலகம் மற்றும் கூட்டுறவு சங்கம் போன்ற இடங்களில் ஒட்டப்பட்டிருத்தல் வேண்டும். அவ்வாறு நடைபெறவில்லை. மேற்தரப்பட்ட ஒழுங்கு விதிக்கு மாறாக ஒட்டப்படும் எந்த படிவமும் செல்வடியற்றதாக கருதப்படும். ஒரு படிவம் ஒழுங்கு விதியில் வெளியிடப்பட்டு அதன் பின்பே அரசாங்க உத்தியோகத்தரால் பயன்படுத்தப்பட வேண்டும். இந்த ஆனா அல்லது ஆவண்ணா படிவமோ எங்கு ஒட்டப்பட்டது என்ற விவரம் ஒட்டிய உத்தியோகத்தர், உதாரணமாக கிராம அதிகாரிகளால் காணி கச்சேரிக்காக சமூகம் அளித்தவர்கள் பேர் பட்டியலோடு வெளியிடப்பட்டிருக்க வேண்டும். எதுவும் இல்லை. நான் ஏன் கேட்கின்றேன் என்றால், நியாயமான ஒழுங்கு முறையிலே அது நடைபெறவில்லை. அந்த ஒழுங்கு விதிகளை நீங்கள் கடைபிடிக்க வேண்டும். நான் மக்கள் குடியேற்ற வாழ்ந்த மக்கள் குடியேற்றப்பட வேண்டும். அது நீதி, நியாயம், தர்மம். அதை நாங்கள் எதிர்க்க மாட்டோம். ஆனால் வாழாத மக்கள் குடியேற்றப்படுவது பெரும் பிரச்சனையை ஏற்படுத்தும். அதைத்தான் நாங்கள் உங்களிடம் கேட்டுக் கொள்கின்றோம். அத்தோடு எங்களது
பாராளுமன்ற உறுப்பினர் இந்த கேள்விகளை பிரதேச அபிவிருத்தி குழு தலைவர் நீங்க அந்த பிரதேசத்திலே அந்த பிரதேசத்திலே கேட்டு பெற்றுக்கொள்ள முடியும். முழுக்க முழுக்க பிரதேசாளருடைய பொறுப்பு. நீங்கள் தான் வாகர பிரதேச அபிவிருத்தி குழு தலைவராகவே கௌரவ பாராளுமன்ற உறுப்பினர் அங்க பெற்றுக் கொள்ள முடியும் அந்த விஷயங்களை.
ஓகே, நன்றி. குறிப்பாக மட்டக்களப்பு மாவட்டத்திலே நாங்கள் 67 வீதம் இந்துக்கள் வாழுகின்றோம். ஆனால் அங்கு இந்து கலாச்சார திணைக்களத்துக்கு வழங்கப்பட்டிருக்கிற கட்டிடம் போதுமானதாக இல்லை. கௌரவ அமைச்சர் அவர்களே, இந்து கலாச்சார திணைக்களத்தில் பெரும் காணியை வைத்துக் கொண்டிருக்கிறது. கடந்த காலங்களில் அந்த காணியை சுயரித்தார்கள், நாங்கள் தடுத்து நிறுத்தினோம். ஆகையால் அந்த காணியில் ஒரு வசதி வாய்ப்புகள் அடங்கிய கட்டிடங்களை தாவிக்க முன்வர வேண்டும் என்றும், அதற்கான ஒரு உதவி பணிப்பாளரை அங்கு நியமிக்க வேண்டும் என்றும் கௌரவ அமைச்சரை இந்த இடத்திலே கேட்டுக் கொள்கிறேன். அத்தோடு எங்களது மதகுருமார்கள், அவர்கள் உண்மையிலேயே மதகுருமார்களுக்கு அவர்கள் ஆலயங்களில் வழங்கப்பட்ட நிதியோடு தான் வாழுகின்றார்கள். அவை அவர்களுக்கான கௌரவங்கள் வழங்கப்பட வேண்டும். அவர்கள் வாகனங்களில் செல்லும் போது அவர்களுக்கான ஏனைய மத குருமார்களுக்கு வழங்கப்படுவது போன்று அவர்களுக்கும் அந்த சலுகைகள் வழங்கப்பட வேண்டும். அது தவிர அவர்களுக்கான விசேட காப்புறுதி ஒன்று ஏற்பாடு செய்யப்பட வேண்டும். மதகுருமார்களுக்கான பயிற்சி கல்லூரி ஒன்று உருவாக்கப்பட வேண்டும். இது இவற்றையெல்லாம் நீங்கள் செய்வீர்கள் என்ற நம்பிக்கை எனக்கு இருக்கின்றபடினால்தான் இந்த வேண்டுகோளை உங்கள் முன்னிலையிலே வைக்கின்றேன். தயவு செய்து இதை கவனத்தில் கொண்டு நீங்கள் மேற்கொள்ள முன்வருமாறு உங்களை அன்பாக இந்த இடத்தில் கேட்டுக்கொண்டு, உண்மையிலேயே எங்களது வேண்டுகோளை அமைச்சர் செவிமடுத்து சில நடவடிக்கைக்கு முன்வருவார் என்று நாங்கள் எதிர்பார்க்கின்றோம். மீள்குடியேற்றம் அமைச்சு கடந்த காலங்களிலே நினைக்கிறேன் மஹிந்த ராஜபக்சே ஆட்சி காலத்திலே மீள்குடியேற்ற அமைச்சால் வடக்கு கிழக்கு பகுதியில் எந்த வீடும் அமைத்துக் கொடுக்கப்படவில்லை. குறிப்பாக அமைத்துக் கொடுக்கப்பட்டது எங்கென்றால் வெளியோயாவிலே 1000 வீடுகள் அங்கு இடம்பெறாத மக்களுக்கு தான் வழங்கப்பட்டது. ஆனால் தங்கள் காலத்திலே அது சில வழங்கப்படுகின்றது. ஆனால் அந்த வேளைகளில் நீங்கள் எங்களது தமிழ் தேசிய கூட்டமைப்போடு இணைந்து அவர்களின் ஆலோசனையையும் பெற்று வடக்கு கிழக்கில் இந்த செயற்திட்டத்தை செய்ய வந்தால் அது பெரிய உதவியாக அமையும். ஏனென்றால் நாங்கள் இந்த அரசாங்கம் வருவதில் தமிழ் தேசிய கூட்டமைப்பும் மிகுந்த ஆர்வத்தை காட்டியிருக்கின்றது, ஆதரவை வழங்கியிருக்கிறது. ஆகையால் நீங்கள் அதனை நன்கு புரிவீர்கள். நான் உங்களை அந்த வகையிலே அன்பாக வேண்டுகிறேன். எங்களது தமிழ் தேசிய அமைப்பினரோடு இணைந்து அவர்களும் சில கோரிக்கைகளை வைக்கின்றார்கள், அதனையும் செவிமடுத்து அவர்கள் அதற்கேற்ற வகையில் நீங்கள் மீள்குடியேற்ற செயற்பாட்டை மேற்கொள்ள வந்தால் அது உதவியாக அமையும் என்று இந்த சபையிலே உங்களிடம் அன்பான வேண்டுகோளாக விடுக்கின்றேன்.
அமைச்சர் நீங்கள் கூறியது ஏற்றுக்கொள்கின்றேன். நான் உண்மையாக தமிழ் மக்களுக்கு எதிர்ப்பாக நான் செயல்படவில்லை. இன்று என்னுடைய அமைச்சு இந்த ஒரு வருட காலமாக செய்து வந்திருப்பது தமிழ் மக்களுக்கும் இந்து மக்களுக்கும் செய்ய வேண்டிய கடமைகளைத்தான் நான் செய்து வருகின்றேன் என்பதை நான் கூற விரும்புகின்றேன்.
அடுத்தது முக்கியமான விடயம் என்னவென்றால், தற்போது எங்களது மாவட்டத்திலே இந்து, இஸ்லாம், கிறிஸ்டியன், பௌத்த முரண்பாட்டை ஏற்படுத்தும் வகையிலே ஒரு மங்களராமைய விகாரையின் பௌத்த குரு அவர்கள் மிகவும் மோசமாக நடந்து கொள்கிறார். பல தடவை சபையிலே இது கூறப்பட்டிருக்கிறது. அரசாங்கங்களுக்கும் நன்கு தெரியும், அரசாங்கத்திற்கும். ஆனால் ஒரு முக்கிய விடயம் என்னவென்றால், இதன் பின்னணியிலே பொதுப்பல சேனா செயற்படுகின்றது. அண்மையிலே அவர்கள் அங்கு வருகை தந்தார்கள். ஆனால் அதை எங்களது கௌரவ தலைவர் இரா சம்பந்தன் ஐயா அவர்கள் போலீஸ் மா அதிபரிடம் தொடர்பு கொண்டு அதை தடுத்து நிறுத்தியிருந்தார். ஆனால் அந்த நேரத்திலே எங்கள் நகரத்திலே பாரிய இளைஞர் கூட்டங்கள் குழுவி பெரும் பிரச்சனை ஏற்படும் சூழல் உருவானது. என்னவென்றால் அந்த நீதிமன்ற சட்டத்தை மீறி, அதாவது நீதிமன்றம் அவர் அந்த தடை உத்தரவை போலீசார் பெற்றிருந்தனர். அந்த போலீஸ் உத்தரவு பெற்ற தடை உத்தரவை மீறி அந்த பௌத்த குரு செயற்பட்டதனால் அந்த இளைஞர்கள் அதிலே மிகவும் வேதனையோடு கொதித்தெழுந்தார்கள். அவை நாங்கள் அந்த இடத்திற்கு சென்று இளைஞர்களை சமாதானப்படுத்தி அந்த இடத்திலே பாரிய விளைவுகள் ஏற்படாத வகையில் நாங்கள் பாதுகாத்து இருக்கின்றோம். ஆகவே அதே நேரம் நீதிமன்றம் வழங்கிய போலீசாருக்கு வழங்கிய அந்த தடை உத்தரவு பத்திரத்தை பொதுப்பல சேனாவின் தலைவர் அவர்கள் கிழித்தெறிந்திருக்கின்றார். அது உண்மையே நீதிமன்றத்தை அவமதிக்கும் செயற்பாடு. இந்த நாட்டிலே நீதிமன்றத்தின் கௌரவம் பாதுகாக்கப்பட வேண்டும். அந்த வகையிலே அமைச்சர் அவர்கள், நீங்கள் அரசாங்கத்தில் முக்கிய ஒரு பிரதிநிதி, தமிழ் மக்கள் சார்பாக இருக்கின்றவர்களில் நீங்கள் முக்கிய பிரதிநிதி, இரண்டாவது எங்களது நல்லிணக்க கலந்துரையாடல் அமைச்சர் மனோ கணேசன் ஐயா அவர்கள், ஆகவே இதை எங்களது கௌரவ ஜனாதிபதி பிரதமர் அவர்களின் கவனத்திற்கு கொண்டு வந்து நீதிமன்றத்தின் கௌரவத்தை பாதுகாப்பதற்கும் தமிழ் முஸ்லீம் பௌத்தம் என்கின்ற வேறுபாடின்றி மக்கள் ஒற்றுமையாக சந்தோஷமாக வாழக்கூடிய வகையில் இவ்வாறான முனர் முரண்பாடுகளை நீக்குவதற்கும் நீங்கள் நடவடிக்கை எடுக்க வேண்டும் என்று இந்த உயர் சபையிலே உங்களை அன்பாக வேண்டிக் கொண்டு எனது உரையை நிறைவு செய்கிறேன். நன்றி.
தேங்க்யூ. கரு பாலிதர் அங்கி பண்ணாரே மத்துமா
தரஸ்வாவத்துமணி මේ විවාදයේ බොහොම කෙටි වෙලාවක් ලැබිලා තියෙන්නේ අපේ සින්නතම්බි යෝගේශ්වරන් මන්ත්‍රීතුමා කියපු කාරණා කීපයකුත් තියෙනවා ඒකට පිළිතුරු ලබා දිය යුතු කියලා මම හිතනවා විශේෂයෙන්ම කරු මන්ත්‍රීතුමනි විවිධ සංවිධාන ආගමික සංවිධාන මේ රටේ නීති අභිභව ජනතාව ප්‍රකෝප කරන අන්දමට නීති අතට අරගෙන වැඩ කටයුතු කරන එකත් සම්බන්ධව අපි කිසිම එකඟතාවයකුත් නැහැ අපි ඒවට අනුබල දෙන්නෙත් නැහැ අපි ඒවා ක්‍රියාත්මක කරන්න කැමති නැහැ හැබැයි කොහොම නමුත් ඔබතුමා කිව්වා බුදු පිළිම සහ පිළිම වර්ග වලල්ලා ඒවා දැවත අරගෙන ඉවරලා ඒ ප්‍රදේශයේ ඉතිහාසය පිළිබඳව කතා කරනවා. ඩෙල් දූපත්වලත් අදටත් තියෙනවා බෞද්ධ දාගැබ්වල කොටස්. කළු ගලෙන් නිර්මාණය කරන ලද කළු ගල් කොටස් තාමත් තියෙනවා. ඒ දාගැබ් වටරවුම තාමත් තියෙනවා. ඒ වගේම ත්‍රිකුණාමලයේ අපේ නැගෙනහිර ප්‍රදේශයේ අපේ ඉතිහාසයේ බුද්ධ ආගම පිළිබඳව කරුණු කාරණා ඕන තරම් තියෙනවා. ශිලාලිපි තාම තියෙනවා. ඒ ශිලාලිපි අද ඊයේ කවුරුත් ලියපු ඒවා නෙමෙයි. ඉතිහාසයේ ලියපු ඒවා. රජවරුන්ගේ යුගවල ලියපුවා. ඒ වගේම මන්නාරමේ අපිට දකින්නට තියෙනවා. යාපනයේ අපිට නාගදීපේ අපිට දකින්නට තියෙනවා. එහෙමනම් මේ ඉතිහාසය බොරු කරන්න අපිට පුළුවන් කමක් නැහැ. ඒ නිසා යම් යම් අද සමහර උදවිය කරන ක්‍රියන කාරණා වලට අපි එකඟ නොවුණත් ඒවට අපි කිසිසේත් මේකඟ වෙන්නේ නැහැ. සමහර ක්‍රියාකාරකම් වලට නමුත් ඉතිහාසය අපට වල දාන්නට දෙන්න පුළුවන්කම මොකද ඉතිහාසය අපි එවැනි ඉතිහාසයක් තිබුණා කියන එක අපි ප්‍රතික්ෂේප කරලා වර්තමානයේ හමුදාව හෝ වෙනත් කවුරුහක් විසින් වල දාලා ඉවරලා පිළිම හෝ නටබුන් හෝ ගොඩ ගන්නවා කියන කතාවක් වෙනවා නම් කරුණා කරලා එවැනි ප්‍රකාශات නොකර ඉන්න එක සුදුසුයි කියන එක මොකද අපි ජාතික සංහිඳියාවට ඒක නොගැලපෙනවා කියන එකත් මම සිහිපත් කරන්න කැමති ගෞරවයෙන්. කරු සභාපතිතුමනි අද බන්ධනාගාර පුනරුත්ථාපන අමාත්‍යාංශ දෙක විෂයන් දෙකක් පිළිබඳව කතා කරන මොහොතේ පුනරුත්ථාපනයේ පිළිබඳව යෝගේශ්වර මන්ත්‍රීතුමා කතා කරපු නිසා මම කාලය ගන්න බොහොම කෙටි කාලයක් නිසා විශේෂයෙන්ම බන්ධනාගාරය පිළිබඳව වචන කීපයක් කතා කරන්නට මම බලාපොරොත්තු වෙනවා. අද දවස වෙනකොට මේ රටේ බන්ධනාගාර වල 18089 ක පිරිසක් බන්ධනාගාරගත කරලා තියෙනවා. මේක කොටස් තුනකට බෙදෙනවා. තමන්ට ලැබිච්ච නඩු තීන්දුවට එරෙහිව ඇපීල් කරපු කට්ටිය ඇපීල් කට්ටිය වශයෙන් 1217 කුත් සැකකරුවන් වශයෙන් 9094 දෙනෙකුත් ඒ වගේම සිරකරුවන් දනුවල් ලැබපු උදවිය 7778 දෙනෙකුත් අද දවස වෙනකොට බන්ධනාගාර නැත්නම් සිරමැදිරි වල කාලය ගෙවනවා. දැන් මේ සංඛ්‍යාව දිහා බලපුවාම මේ සංඛ්‍යාවෙන් විශේෂයෙන්ම සැකකරුවන් ගණයට අයිති වෙන 9094 ක පිරිස බලපුවාම ගරු සභාපතිතුමනි මේ පිරිසෙන් 30ක 40ක ප්‍රමාණයක් විශේෂයෙන්ම මත්ද්‍රව්‍ය වැරදි වලට සම්බන්ධ වෙච්ච උදවිය. එක්කෝ මත්ද්‍රව්‍ය පාවිච්චි කරලා නැත්නම් ළඟ තියාගෙන ඉඳලා නැත්නම් ජාව ආරං කරලා. මේ මත්ද්‍රව්‍ය වලට සම්බන්ධ වැරදි වලට සම්බන්ධ උදවිය තමයි 30ක 40ක ප්‍රමාණයක් බන්ධනාගාරය තුල අද දවස තුල ඉන්නේ. ඒ වගේම මේ බන්ධනාගාරය තුලට ගත කරන උදවියගෙන් 50%කට ආසන්න ප්‍රමාණයක් නිරන්තරයෙන්ම වරින් වර දිගින් දිගටම බන්ධනාගාරයට යන එන උදවිය 50%ක විතර ප්‍රමාණයක් තමයි දැන් 2015 බලනකොට 2015 වසරේ 57%ක්ම බන්ධනාගාරයට යන එන කට්ටිය 57%ක්ම ඉන්නවා. ඒට ඉස්සෙල්ලා 2014 වෙනකොට 52%ක් ඉන්නවා. ඊට ඉස්සෙල්ලා අවුරුදු 2013 වෙනකොට 47%ක ප්‍රමාණයක් නිරන්තරයෙන් බන්ධනාගාරයට යන එන උදවිය. එහෙනම් එක කොට්ටාසයක් ඉන්නවා බන්ධනාගාර ගත වෙනවා, අපදෙනවා, එළියට එනවා, නැවත ආපහු ඇතුළට යනවා. ඉතින් මෙහෙම පුරුද්දක් වශයෙන් බන්ධනාගාරගත වෙන කණ්ඩායමකුත් ඉන්නවා දෙකින් පංගුව කරලා. එතකොට මේ තත්ත්වයේ මේ මත්ද්‍රව්‍ය වැරදි සම්බන්ධව ලෝකේ තායිලන්තයේ, සිංගප්පූරුව වගේ රටවල් ගත්තාම පළවෙනි වරද අවස්ථාවෙන් මත්ද්‍රව්‍ය වලට මේ අතනඟුට ගත්තාම ඔවුන් අධිකරණයට ඉදිරිපත් කරලා බන්ධනාගාරගත කරන්නේ නැහැ. ඔවුන් දෙමව්පියන්ගේ බාරකාරත්වයේ මත, නිලධාරීන්ගේ රැකවරණයේ මත ඔවුන් විශේෂයෙන්ම සුද්ධීකරණ ස්ථානවලට යොදලා ඉවරලා ඔවුන්ව ඒ වරදෙන් මුදවා ගැනීමට පියවර ගන්නවා. පළවෙනි වතාව, දෙවෙනි වතාව, තුන්වෙනි වතාවත් බැලුවට පස්සේ තුන්වෙනි වතාව, හතරවෙනි වතාව වෙනකොට තමයි මේ රටවල් වල මේ බන්ධනාගාරයට ඇතුළත් කිරීම සිදු කරන්නේ. නමුත් අපි පළවෙනි වතාවෙම බන්ධනාගාරය ගත කරලා බන්ධනාගාරයේ පිරවීමේ ක්‍රියාවලියක ඉදලා ඉන්නවා. විශේෂයෙන්ම මතක් කරන්න ඕන ගරු සභාපතිතුමනි, මේ අපේ රටේ ක්‍රියාත්මක වෙන නීතිය අනුව බන්ධනාගාරයේ සිටිය යුතු උදවියනේ බන්ධනාගාර ගතලා ඉන්න ප්‍රමාණයෙන් 50%ක ප්‍රමාණයක් බන්ධනාගාරයේ සිටිය යුතුවේ නෙමෙයි. යුතු යුතුවේ නෙමෙයි.
Basically what is happening here is we as a rehabilitation centers in our ministry and there is a bureau of rehabilitation and we are taking all steps to rehabilitate these people. I'll give you the statistics when I speak. But the problem here is the decision of these to rehabilitate is made by the magistrate and it's not by done by my ministry. The magistrate has to make the order. If the magistrate does not make the order, I am unable to do anything.
ගරු ඇමතුමනි, ඔබතුමාගේ පැහැදිලි කිරීමට මම එකඟ වෙනවා. මම කියන්නේ ලෝකයේත් එක සංසන්දනය කරනවා. ඒ අපේ රටේ තියෙන නීති ප්‍රශ්න කරනවා. ඒ නීති ප්‍රශ්න තියෙනවා අපිට මේ ප්‍රශ්නේ මේ පාර්ලිමේන්තුවේදී කතා කරලා ඒ සම්බන්ධ ක්‍රියාමාර්ගයක් අරගන්නට පුළුවන්. ඒකේ ගැටලුවක් තියෙන්නේ අපිට එකඟ වෙන්න පුළුවන් මේ සියලු දෙනාට සාකච්ඡා කරලා. නමුත් අපි ලෝකයේත් එක බලනකොට අපි ප්‍රථම තායිම බන්ධනාගාරය. ඒක ඔබතුමාගේ අමාත්‍යංශයේ වපසරින් පිට වෙන්න පුළුවන්. ඒ වෙනම ඒක සංශෝධන කිය යුතු වෙන්න කියලා මම අදහස් කරනවා. මම නිවැරදි නම් ඔබතුමාට ඒ ගැන හිතලා බලලා ඉදිරියේදී ක්‍රියාත්මක කරන්න පුළුවන්. කරු ඇමතුමනි, එතකොට මම කියනවා 50%ක ප්‍රමාණයක් බන්ධනාගාරයේ ගත කරන උදවියෙන් 50%කට ප්‍රමාණයක් එළියේ සිටිය යුතු උදවිය. මොකද අද බන්ධනාගාර ගත කරන්නේ විමර්ශනය කරන උදවියගේ නොහැකියතාවය, නොහැකියාවක. ඒ සඳහා සුදුසු ක්වොලිෆයිඩ් උදවිය නැතිකම නිසා. ඒක පැත්තෙන් එහෙම. අනිත් පැත්තේ මාධ්‍යයේ තියෙන බලපෑම නිසා කුමන හෝ සිද්ධියක් එනකොට ඒ සිද්ධිය පිළිබඳව පුදුමාකාර විදිහට මාධ්‍යයෙන් බලපෑමක් කරන්නේ විමර්ශන නිලධාරීන්ට. මාධ්‍ය බලපෑම නිසා කවුරු හෝ අතරංගුවට අරගෙන ඉක්මනින්ම අධිකරණයට ඉදිරිපත් කරලා නීතිය ක්‍රියාත්මක කරන බව හේතු ගැනීම සඳහා නීතිය ක්‍රියාත්මක කරන උදවිය කලබලෙන් කටයුතු කරනවා. උදාහරණයක් තමයි ගම්පහස ඇතුළේ සිද්ධිය කරමැතුනේ සේයා සේවන්දි සිද්ධිය. සේවා සේවන්දි දූෂණය කරලා ඝාතනය කිරීමේ සිද්ධියට ධනුෂ්කගේ ඇමතිවරු තරුණයා අතරංගුවට අරගත්ත බන්ධනාගාරගත කරා. අවසානයේ ධනුෂ්ක නෙමෙයි ඔහුගේ සහෝදරයා මේ අපරාධය සිදු කරලා තියෙන්නේ. මේ අර තරුණයා බන්ධනාගාරගත වෙලා හිටපු කාල පරිච්ඡේදය අපරාධය. කාගේ බලපෑමද? නිලධාරි බලපෑම කරලා නෙමෙයි රටේ මාධ්‍ය තුල ඇතිවෙච්ච බලපෑම තුල ඒ මාධ්‍ය බලපෑමෙන් බේරීම සඳහා නිලධාරීන් මේ විදිහට කටයුතු කරා. එතන මම දකින්න විදිහට. ඒ වගේම තව අනිත් පැත්තෙන් තියෙන ප්‍රශ්නේ තියෙන්නේ විමර්ශන නිලධාරීන්ගේ අදක්ෂතාවය. දැන් බන්ධනාගාරගත කරන උදවිය බන්ධනාගාරගත කරන්න ඉල්ලන්නේ විමර්ශනයට හානි වෙයි. විමර්ශනය කරගෙන යන්න අපහසුතාවයක් ඇති වෙයි. ඒ නිසා මේගොල්ලෝ බන්ධනාගාරේ රඳවලා තියන්න කියලා. දැන් විමර්ශනයට බාධාවක් වෙනවා නම් රඳවලා තබන එක ප්‍රශ්න නැහැ. හැබැයි ලංකාවේ අපපනත අනුව අපපනතේ කියලා තියෙන්නේ පුළුවන් තරම් හැකියතාක් අපදීම සඳහා තමයි අපපනත පාවිච්චි කරන්න තියෙන්නේ.
අර මන්තුමා ගරු ඇමතුමා කාලය අවසන්යි.
විනාඩියක් දෙන්න දෙන්න අපපනත පාවිච්චි කරන්න තියෙන්නේ සඳහා. නමුත් අපපනතේ තියෙන ව්‍යතිරේකය තමයි කෙනෙකු බන්ධනාගාරගත කිරීම. නමුත් අද සිද්ධ වෙලා තියෙන්නේ ව්‍යතිරේකෙ නෙමේ, ව්‍යතිරේකය තමයි පාවිච්චි වෙන්නේ අපපනත නෙමේ. ඉතින් මේ නිසා වැඩි පිරිසක් බන්ධනාගාරගත වෙනවා. දැන් මේක ප්‍රශ්නෙලා තියෙන්නේ පැමිණිලා විභාග කරන්න පැමිණිලා සටහන් කරන්න විතිකාරයක තරංගුඩ ගන්න විතිකාරයගේ ප්‍රකාශයල් ලියන්න ඒ වගේ විමර්ශනයක් කරගෙන යන්න අධිකරණයකට විවාර්තාවක් ඉදිරිපත් කරන්න අධිකරණයක විවාර්තාව නඩුවක් කරනකොට නඩුව මෙහෙවන්න පළපුරුද්දක් තියෙන නිලධාරි නෙමෙයි අද විශේෂයෙන් විමර්ශන ඒක එක්කලාට කරන්න විශේෂයෙන් පොලිස් දෙපාර්තමේන්තුව ගත්තාම පොලිස් දෙපාර්තමේන්තුවේ අද බොහොම අවසනාවන්ත තත්ත්වයකට ගොදුරු වෙලා තිනා සීනියර් ඩීඅයිජි මහතුරු ඉන්නේ 3 දෙනයි රැංකස්ලා විදියට ආපු කට්ටිය තනතුරෙන් තනතුරට ආපු උදවිය ඒගොල්ලෝ උසාවියට ගියේ කට්ටිය විතිකාරයව අතරංගුවට ගත්ත කට්ටිය විමර්ශන කරපු කට්ටිය අධිකරණ ඉදිරිපත් කරපු කට්ටිය අධිකරණ නඩු මෙහෙපු කට්ටිය
මේ විදිහට තමයි කාර්ය අවසන්
කරනවා ජේෂ නියෝජ්‍ය පොලිස්පතිවරු 3 දෙනයි නියෝජ්‍ය පොලිස්පතිවරු දෙන්නයි වැඩවල නියෝජ්‍ය පොලිස්පතිවරු දෙන්නයි ඉන්නේ එතකොට මේ ටිකත් තව අවුරුදු 3ක් ඇතුළත විස්රාම යනවා මේ ටිකත් විස්රාම ගියහට පස්සේ කෙලිම සහකාර පොලිස් අධිකාරී තන්ත්‍රයට බැඳිච්ච පොලිස් නිලධාරීන් තමයි මේ පොලිස් දෙපාර්තමේන්තුව තුළ ඉතුරු වෙන්නේ කර සභාපතිතුමනි ඒ තත්ත්වයේ උඩ විමර්ශන වල තත්ත්වයේ කෙසේ වේද එහෙනම් වැඩිම පිරිසක් නම ගෑවිච්ච ගමන් බන්ධනාගාරයේ තමයි ජීවත් වෙන්නේ කියන එක මතක් කරගන්න ඕනේ ඒ නිසා ගරු ඇමතුමා මේ පිළිබඳ අවධානය යොමු කරලා විමර්ශන නිලධාරීන්ගේ හිඩැස පිරවීම සඳහා යම් ක්‍රමවත් ක්‍රම වේදයක් භාවිත කළ යුතු වෙනවා කියන එක යෝජනා කරමින් මම ස්තුති කරන්න යන්න බොහොම ස්තුතියි
ස්තුතියි ගරු විමල් රත්නායක මන්තුමා
ගරු සභාපතිතුමනි ඥාත පදිංචි කිරීම පුනරුත්ථාපන බන්ධනාගාර සහ හින්දු කටයුතු අමාත්‍යාංශයේ විවාදයට එක් වෙමින් කරුණු ගණනාවක් කියන්න තිබෙනවා එතෙන්දී මුලින්ම කියන්න කැමති මේ අමාත්‍යාංශයට තිබෙනවා ඉතාමත්ම වගකීමක් බරපතල වගකීමක් ඒක තමයි නවත පදිංචි කිරීම සහ පුනරුත්ථාපන කියන කොටස මොකද විශේෂම යුද්ධයෙන් පස්සේ යුද්ධයෙන් පීඩාවටපත් වෙච්ච බහුතර දෙමළ ජනතාවටත් සිංහල සහ මුස්ලිම් ජනතාවටත් ඔවුන් යුද්ධය තුළ උන්ට වෙච්ච විනාශයන් වලින් ඉස්සරහට එන්න ඒවට යම් ආකාරයක සහනයක් ලබාගෙන ඉදිරියට එන්න වගකීම් පාරලා තිබෙන්නේ මේ අමාත්‍යාංශය නිසා ඒ නිසා ගරු සභාපතිතුම ඔබතුමා දන්නවා මේ වෙන විටත් මේ විශාල වගකීමක් දරන දේශපාලන වශයෙන් විශාල වගකීමක් දරන මේ අමාත්‍යාංශයේ කටයුතු දිහා බැලුවාම යුද්ධයෙන් අවුරුදු 7කට පස්සේ 2016 ජූලයි 31 වෙනි දිනට තිබෙන තොරතුරු අනුව මට කියන්න කැමතියි තවමත් පදිංචි කිරීම මත පදිංචි කිරීම සඳහා විශාල පිරිසක් මට වෙලාව මම ගන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ මේ එක එක ප්‍රදේශ අනුව මේක කියන්න නමුත් අපි උදාහරණයක් විතර ගත්තොත් යාපනයේ දිස්ත්‍රික්කයේ පමණ මේ සඳහන් කළ තිබෙන වාර්තා අනුව ගත්තම ජනතාව පදිංචි කරවීමට තව 10,000කට වැඩි ප්‍රමාණයක් තිබෙන බව තමයි වාර්තාගත වෙන්නේ ඒ වගේම තමයි විවිධ කඳවුරුවල සහ ඉන්දියාවේ සිටින ශ්‍රී ලාංකීය සරණාගතයන් පිළිබඳව තත්ත්වයක් ගත්තොත් ඒ තත්ත්වය ඉතාමත්ම බරපතල ඊටත් වැඩි ඒක 32,000 වගේ විශාල ප්‍රමාණයකට යනවා ඒ වගේම ඔබතුමා දන්නවා මේ නිවාස ඉදිකිරීම පැත්තෙන් ගත්තත් යුද්ධයෙන් විනාශ වෙච්ච ජනතාවගේ වැඩි වගකීමක් තිබෙනවා මේ අමාත්‍යාංශයට නමුත් එතන විවිධ වංචනික කටයුතු කරන්න ගිහිල්ලා ජනතාවට ගෙවල් ලබා දීමේදී අත යටින් ගනුදෙනු කරන්න ගිහිල්ලා අදේ කටයුතු විශාල වශයෙන් අනහිටලා තිබෙනවා. ඒ නිසා අපි හිතනවා රටේ ජාතික ප්‍රශ්නයේ ඒකේ යම්කිසි කොටසක් විසඳීමට තිබෙන ආයතනයක් විදිහට අමාත්‍යාංශයක් විදිහට මේ අමාත්‍යාංශයේ අවශ්‍ය කරන දේශපාලන සංවේදීකමින් සහ කාර්යක්ෂමතාවය කටයුතු කරලා තියෙනවා කියන එක පිළිබඳව අපිට කිසිසේත් එකඟ වෙන්න බෑ. විශේෂම ගත්තොත් නිවාස ප්‍රශ්නය ගත්තොත් අපිට පැහැදිලිව පේනවා ඒකේ සැලකිය යුතු ගැටලු ප්‍රමුඛමනාවක් තියෙනවා. මොකද ගරු සභාපතිතුමනි මේ අමාත්‍යාංශයෙන් සිද්ධ වෙන හැම අඩුපාඩුවක් අපිට තේනවා ඒක අනිවාර්ය වශයෙන් උතුරේ ජනතාවට තේරෙන්නේ උතුරේ ජනතාවට සමහර ජාතිවාදී කොටස් තේරුම් කරවන්නේ ඔවුන් දෙමළ වීම නිසා තමයි මේ අසාධාරණ ලක් වෙන්නේ කිය. ඒ නිසා අපි විශේෂයෙන්ම මේ අමාත්‍යාංශයේ නිසා කාර්යක්ෂමතාවය සහ වගවීම අනිත් අමාත්‍යාංශයට වඩා දේශපාලන වශයෙන් ගොඩක් වැදගත් වෙනවා. අපිට තේින් නෑ එහෙම. ඉතින් මම හිතුවා දැන් අද වෙලා තියෙන දේ තමයි කරු සභාපතිතුමනි මේ අමාත්‍යාංශයෙන් ජනතාවට සහන සැලසීම පැත්ත කෙසේ වෙතත් මේක අමාත්‍යංශයක් වශයෙන් සම්පූර්ණයෙන් බිඳවැටලා තිබෙන. අද මෙතන අමාත්‍යංශයක් නැහැ. අද මේ අමාත්‍යංශවල ලේකම්වරයෙක් නැහැ. අද මේ අමාත්‍යංශවල අතිරේක ලේකම්වරයෙක් නැහැ. අද මේ අමාත්‍යංශයක ජ්‍යෙෂ්ඨ සහකාර ලේකම්වරයෙක් නැහැ. ගරු සභාපතිතුමා මගේ අවස්ථාව මම දෙන්න මම ඔබතුමා අවසානට කරුණු දක්වන්නේ නෝ මට ගොඩාක් ඔබතුමා නැගිටලා ඉන්න වෙයි මම කියන ටික කිව්වට පස්සේ නැගිටලා ඉන්න වෙයි රයිට් අහගෙන කතා කරන පස්සේ දිගටම නැගිටලා ඉන්න වෙයි ඒ නිසා අමාත්‍යංශ ලේකම්වරයෙක් හිටියා එතුමා නැහැ මාරු කරලා අතිරේක ලේකම්වරයෙක් හිටියා ඒ දැන් ඒ නිසා ඒ තරතුරේ හිස්සලා තියෙනවා සහකාර ලේකම්වරයෙක් පුරස්පාඩුවක් තියෙනවා ජේස සහකාර ලේකම්වරයා නැහැ මේවා මේ දිගට තිබිච්ච දේවල් නෙමෙයි කරු සභාපතිතුමෝ මේ අමාත්‍යංශය ආද අමාත්‍යංශයක් බවට පත්තල නැහැ මේක බිඳවැටලා තිබෙන්නේ ඒ බිඳවැටීමට හේතු මම කියන්න අද මේක නැවත පදිංචි කිරීමේ සහ පුනරුත්ථාපන අමාත්‍යංශය වුණාට ඇත්තටම දැන් වෙලා තියෙන දේ තමයි මෙතුමාගේ කටයුතුත් මෙතුමාට සමහර උදව් කරන නිලධාරීන් කටයුතුත් නිසා අමාත්‍යංශය සම්බන්ධ නිලධාරීන් දැන් මේ නැවත පදිංචි කරන්නලා තියෙන ඒගොල්ලෝ තමයි දැන් සරණාගත වෙලා තියෙන්නේ විවිධ දූෂණ වංචාවට විරුද්ධ වෙච්ච නිලධාරී මහතුරු මාරු කරලා ගරු ඇමතුමා මතක තියාගන්න මේ ආණ්ඩුව තමුන්නාසල හදාගත්තා වෙන්න පුළුවන් හද රාජපක්ෂ පාලනේ ගෙදර යවීම අපි වැඩ ලොකු වැඩ කොටසක් කරා හොරු පන්නන්න අපි ලොකු වැඩ කොටසක් කරා හොරු පැන්නීමේ ප්‍රතිඵලයක් වශයෙන් තමුන්නාසලගේ ඔටුන්න වැටලා තියෙ ඔළුවට හැබැයි අපි ඉල්ලා හිටිනවා ඒක පාවිච්චි කරලා කවුරු හරි කල්පනා කරනවා මේක නිකන් වංචා දූෂණ කරගෙන රාජපක්ෂලගේ හොරකම් විතරක් පෙන්වගෙන යන්න පුළුවන් කියලා අපි extremely sorry කියලා කියනවා. ඔබතුමා දන්නවා බඳුන් කර වංචාවේදී ජනතා විමුක්ති ප්‍රමුණත් ඒ කාරක සභාවේ ඒ සෑම මන්ත්‍රියට ගරුත්වය ඇතුව නමුත් අපි ජයිපේ වශයෙන් අපි ඒ ප්‍රශ්නේ දන ගැහුවේ නැහැ. අපි ඒ ප්‍රශ්නේ කෙලින්ම හොරු කවුද කියලා ලිව්වා කිව්වා. ඒ නිසා ඔබතුමාගේ අමාත්‍යංශය ඔබතුමාත් සහ විවිධාකරණ කටයුතු වලදී මතක තියාගන්න ඒවා එළියේ වෙන්නේ ඒවට කිසිසේත්ම අපි නම් ඉඩ තියන්නේ නැහැ කියලා. ඒ නිසා මේ විනාඩි 20 අහගන්න. ගරු සභාපතිතුමනි මෙතුමා ගෙනාවා මෙතුමාගේ අමාත්‍යංශයට අයිති බන්ධනාගාර දෙපාර්තමේන්තුව තියෙනවා ඊට පස්සේ ප්‍රජා ප්‍රාදක විශෝධන දෙපාර්තමේන්තුව තිබෙනවා සීමා සහිත සීනෝත් එක තියෙනවා නෝට් සී එක තියෙනවා ඊළඟට හින්දු කටයුතු දෙපාර්තමේන්තුව තුල ආයතන ගණනාවක් තිබෙනවා දැන් ඔබතුමාගේ අමාත්‍යංශයේ ඔබතුමා තීන්දුවක් ගත්ත මේ සියලුම ආයතන එකතැනකට ගේන්න ඕනේ කියලා තිබිච්ච මේ ගොඩනැගිලි කාර්යාල සියල්ල වෙනුවට ඔබතුමා එක ගොඩනැගිල්ලකට යන්න තීන්දුව කළා. ඒ තීන්දුව කළා මොකද්ද වුනේ? ඒ තීන්දුවෙන් පස්සේ වෙච්ච දේ තමයි කරු මම කියන්නම් කරු සභාපතිතුමනි වර්ගටි 30000ක කොළඹ 3 කාල්ලිල් ප්‍රදේශ අංක 356 දරන ගොඩනැගිල්ලෙන් එතන එතෙන්ට ගියා දැන් තමුන්නාසල යම්කිසි මේ ඔක්කොම කට්ටිය ගන්න ඕනි කියලා. දැන් මොකද්ද වෙලා තියෙන්නේ? තමුන්නා දන්නවා ඒ ගොඩනැගිල්ලට රජයේ තක්සේරු කර ප්‍රසම්පාදන ක්‍රියාවලිය අනුව රජයේ තක්සේරු කර දුන්නා ලක්ෂ 30යි කියලා දත හැකි කුලිය. ඊට පස්සේ මොකද්ද වුනේ? ඊට පස්සේ ලක්ෂ 30යි කියලා තක්සේරු කර දෙපාර්තමේන්තුවෙන් එව්වා. එව්වට පස්සේ එක්ක තමුන්නාස නැත්තම් තමුන්නාසගේ හෙංචයියේ. ඒ අදාළ ගොඩනැගිල්ල අයිතිකාරයත් එක්ක වෙන ඩීල් එකක් ගැහුවා. ඩීල් එකක් ගහලා කිව්වා ලක්ෂ 50ට අඩුවෙන් ගන්න නැහැ කියලා. ඔබතුමාගේ අවශ්‍ය උත්තර දෙන්න. මගේ වෙලාව මම නම් දෙන්නේ නැහැ කියලා සභාපතිතුමා මේක වෙලාව. මොකද මම කරුණා ගොඩනගාගෙන ඉන්නේ. නෝ. ඔබතුමා මම කියනකම් ඉන්න කරුවා ඔබතුමා. කිසිම ප්‍රශ්නයක් නැහැ. ඔබතුමා වැරද්දක් කළ නැත්නම් කිසි ප්‍රශ්නයක්. මගේ වෙලාව ගන්නවා මම තර්කයක් ගොඩනගාගෙනකොට මැදට පැනනවා තර්කේ කැඩෙනවා. ඒ නිසා මම කියන්නේ ඔබතුමා කිසිම ප්‍රශ්නයක් නැත්නම් බොහොම හිනා වෙලා ඉන්න. කිසි ප්‍රශ්නයක් නැහැ. කිසි ප්‍රශ්නයක් නැහැ. නෝ. මම කියන්න. මම අහගෙන හිටියේ නෑ ඔබතුමා අද දැන් කතා කරලා මං හිතන්නේ නෑ අද කතා කරා කියලා ඒක තමයි අද නිවිවාදේ රයිට් ඒ නිසා මොකද්ද උනේ කියලා සභාපතිතුමා තක්සේරු කරුවා ලක්ෂ 30යි කියලා රජයේ තක්සේරු කරන දෙපාර්තමේන්තුව ඊට පස්සේ මොකද්ද කිව්වේ යටින් ගතලා තිබ්බ ලක්ෂ 50ට වැඩි කරන්න ඕනි කියලා ඊට පස්සේ අමාත්‍යංශ ලේකම්වරයා හිටපු ලේකම්වරයා ලියනවා තක්සේරු කරුට මේක ගාන වැඩි කරලා දෙන්න කියලා දැන් පුදුම අමාත්‍යංශය රජයේ තක්සේරු කරුකම ලක්ෂ 30යි කියලා අමාත්‍යංශයෙන් කියනවා නෑ වැඩි කරලා දෙන්න කියලා. ඒ තක්සේරු දෙපාර්තමේන්තුවම එයාගෙනත් බලන්න ඕන. ඒ තක්සේරු දෙපාර්තමේන්තුවම කරු සභාපතිතුමනි සති දෙකකට පස්සේ ලක්ෂ 42යි කියලා එවනවා ඒ ගොඩනැගිල්ලම කුලිය. ඊට පස්සේ මොකද්ද වුනේ? ඊට පස්සේ ලක්ෂ 42 මදි ලක්ෂ 50 තමයි ගාන කතා කරගත්ත ගාන. ඊට පස්සේ තමුන්නාසලා තක්සේරු කරුලගේ ඔක්කොගම ඒ තීඳු තීරණ පැත්තක දාලා තමුන්නාසේ ගත්තා ලක්ෂ 50ට ගොඩනගිලි. ලක්ෂ 50ට ගොඩනගිලි අරගෙන ඒ සම්බන්ධව ඒකට ගෙවීම් කරන්න කිව්වට පස්සේ මොකද්ද වුනේ? ගෙවීම් කරන්න කිව්වට පස්සේ ඒකට සම්බන්ධ ධනකාධිකාරී මහතුරු දෙදෙනෙක් අපි ආඩම්බර වෙනවා. අපි ගිහිල්ලා හිටනගේ කොන්ද කැලින් තියෙන නිලධාරීන් අපි අගය කරනවා එතුමාලා. මොකද්ද එතුමාලා කරේ? මම සභාගත කරනවා ගරු සභාපතිතුමනි ඔබතුමාගේ හැන්සාත්ගත කරනවා මේ බලන්න. මේ ධනකාධිකාරී එම්.එම්. මාහිර මැතිතුමා එතුමා ලියනවා ලේකම් වන්දනාගාර ප්‍රතිසංස්කරණ පුරෘත්තාපන නැවත පදිංචි කිරීම හා හින්දු කටයුතු අමාත්‍යාංශයේ ලේකම්තුමාට. එතුමා ලියනවා මොකක්ද එතුමා කියනවා ගොන්නැගිලි කුලී සඳහා මේක එකතු වුණාට පස්සේ නගන්න මිලියන් 30යි ලක්ෂ 305ක මුදලක් ආරක්ෂක තැන්පත් වශයෙන් තැන්පත් කිරීම යන ආදී දාලා ඉවර වෙලා මෙතන දාලා තියෙනවා මොකද්ද මෙම තත්ත්වය අනුව මුදල් රැකුදාස 138 පරිදි වවුතර සාතිකරණ නිලධාරියා මාවණ අතර මුදල් රැකුදාස 138.9 පරිදි මෙම ගනුදෙනුව සිත් සසල කරවන එකක් බැවින් එහි දක්වන පරිදි මා ඔබ වෙත දන්වා සිටීම මගේ අයිතියක් හා යුතුකමක් බව දනුන් දෙමි. ඒ නිසා මීට අදාළ වවුචරය සහතික කළ නොහැකි බව කාර්ඩුක දනුන් දෙමි. අමාත්‍යංශ ඝනකාධිකාරීවරයා කියන අමාත්‍යංශ ලේකම්ට ලියලා අපි දන්වා කරු සභාපතිතුමනි පහළ නිලධාරියෙක් සාමාන්‍ය මට්ටම නිලධාරියෙක් ලේසියෙන් ලේකම්ට මේ වගේ වලියන්නේ නැහැ. ඇමතිවරයාත් මේ ගනුදෙනු වලට හිත සසල කරනවා කියලා මේ මාහිර මැතිතුමා ලියනවා. මොකද්ද කරන්නේ? ඊට පස්සේ ඊළඟ මේක ඝනකාධිකාරීවර ඊළඟ එක්කෙනා එතුමා මොකද්ද කරන්නේ? මෙතන ඉන්නවා තවත් මට මේ වෙලාවල. ඊට පස්සේ ඊළඟ එක්කෙනා කවුද? ප්‍රධාන ඝනකාධිකාරී RWK පෙරේරා මැතිතුමා. බන්ධනාගාර ප්‍රතිසංස්කරණ හා පුනරුත්ථාපන නැවත පදිංචි කිරීම හින්දු කටයුතු අමාත්‍යාංශයේ මේ කටයුත්ත සම්බන්ධව සභාගරු සභාපතිතුමනි පිටු ගානක ලිපියක් ලියලා මම මේකත් හන්සාත් කරනවා. ලැජ්ජයි අමතුමා, දුප්පත් මිනිසුන්ට ප්‍රශ්න හඳන් හදපු අමාත්‍යංශයා උතුරු දෙමළ මිනිස්සු දුක් විඳිනවා. තමුන්නාසේ අමතිකම අරගෙන ගොන්නැගිලි වලට මේ විවිධ වංචා කරන නිලධාරීන් ඩෝසර් කර කර මේවා එක්කෙනෙක් මාහිර කියන ලේකම්තුමා ඝනකාධිකාරීතුමා කියනවා වවුචරයට අස්සම් කරන්න බෑ හිත සසල කරනවා කියලා. ඊට පස්සේ මේ බලන්න RWK පෙරේරා කියන ඒ ධනකාධිකාරීතුමාත් ලේකම්තුමාට ලියලා පිටු ගානක ලිපියක් ලියලා එතුමා කියනවා අවසාන වශයෙන් මම වෙලාව ගන්න නිසා කියන්නේ ඉහත කරුණු පිළිබඳ සලකා බැලීමෙන් පසු මෙම ගනුදෙනුවට ගෙවීම කිරීමට මාහට නොහැකි බව ඔබ වෙතමින් කාරුණික දැනුම් දෙමි. මම දැනගන්න කැමතියි දැන් මේ නිලධාරී මහතුරු දෙදෙනාටයි මේ ඔක්කොටම අකමැත්ත එකඟ වෙච්ච අමාත්‍යංශ ලේකම්තුමාට ඔබතුමා දැන් මොනවද කළා tie? දැන් ගරු සභාපතිතුමනි ඔබතුමත් ආවද කියලා මට මතක නැහැ. ආනන්ද කුමාරසිරි මැතිතුමා පාර්ලිමේන්තුවේ සංවිධානය කළා මේ ආණ්ඩුවේ ව්‍යාපෘතිය වල කාර්යක්ෂමතාවයේ ඵලදායිතාවය ගැන මන්ත්‍රීවරුන්ගේ කණ්ඩායම හදලා ඒකට පොඩි වර්ක්ෂොප් එකක් කළා. මමත් ගියා ඒ වර්ක්ෂොප් එකට සාමාන්‍යයෙන් ආනන්ද මන්ත්‍රීතුමා ටිකක් ඔය ප්‍රයෝජනවත් දේවල් කරන කෙනෙක් කියලා දන්න නිසා. කවුද ඒ ලෙක්චර් එකට ආවේ? ලෙක්චර් එකට ආවේ මේ සිවඥානසෝති කියන මේ ලේකම්තුමා. එතුමා අපිට කිව්වා මේ කොහමද මුදල් කාර්යක්ෂමව කරන්නේ අරකට මේකද කියලා ගොඩාක් ඉන්ටර්නැෂනල් දේවල් උත් එක්ක. හැබැයි මේ රටේ මේ අමතිවරුන්ගේ තියෙන தත්ත්වය මොකක්ද? රජයේ තක්සේරු කර කිව්වට පස්සේ ලක්ෂ 30ක් තක්සේරුව කියලා අපිට ඵලදායිතාව ගැන කියපු ලේකම්තුමාගේ කොන්ද කඩලා මෙතුමා ලියවනවා නෑ ලක්ෂ 30 ලක්ෂ 42 කරන්න කියලා. ඊට පස්සේ 42 නෙමෙයි ලක්ෂ 50ට යනවා. 50ට ගියාට පස්සේ ලේකම් නැවලා තියෙනවා. මතක තියාගන්න. ඔබතුමා උතුරු දෙමළ ජනතාව නෙමෙයි. ඔබතුමා අමාත්‍යංශ ලේකම්වරයා සරණාගතයෙක් කරලා තියෙන්නේ. ඔබතුමා අමාත්‍යංශ ඝනකාධිකාරීවරු සරණාගතයෙක් කරලා තියෙන්නේ. එක්කෙනෙක් යව්වා අනිත් ඝනකාධිකාරීවරයා ශ්‍රේෂ්ඨාධිකරණයේ මූලික අයිතිවාසිකම් නඩුවක් දාලා තමයි දැන් ඉන්නේ. මන් දන්නේ නැහැ මෙතන ඉන්නවද කියලා. ලැජ්ජයි අමතුමා. ලැජ්ජයි ඔයගොල්ලන්. ඔයගොල්ලෝ මොනවද? ඔයගොල්ලෝ මම කියනවා කාට කරත් වැරදි. උතුරේ අර කූඩාරංග දුක් විඳින මිනිස්සුන් වෙනුවෙන් කරන්න වැඩ කරන්න තියෙන අමාත්‍යංශයා. ඔයා කොහමද? ඔබතුමා කොහමද අමාත්‍යංශ ලේකම්, ජේෂ්ඨ සහකාර ලේකම්, ඝනකාධිකාරීලා ඔක්කොම නැතුව වැඩ කරන්නේ? මම ඔබතුමා ටේබල් කළා වැඩක් නෑ. වැඩේ වෙලා තියෙනවනේ. දරු සභාපතිතුමනි ඊළඟට මම කියන්න. මෙතන තිබෙනවා මතක තියාගන්න කරුවා මෙතුමා. අපි අතාරින්නේ නෑ මේවා. මම ඒකයි කිව්වේ. බොන්ඩ් ඉෂුව එක අතාරින්නේ නැත්නම් අපිට මේ මොනවද? මේ නිකන් මෙයා මොනවද මතක තියාගන්න. ඒ නිසා අපි ඔබතුමාට පුද්ගලෙක් වශයෙන් කිසිම අපේ අගෞරවයක් නැහැ. හැබැයි මුද අමතිකම කරන කම හොරකම් කරන්න આવොත්, වංචා කරන්න આવොත්, කොන්ද කෙලින් තියන නිලධාරියන්ට ගහන්න આવොත් අපිට අදාළ නැහැ ඊට පස්සේ ඒවා. ඒක මතක තියාගන්න. ගරුත්වය උපයා ගන්න ජනාධිපතිතුමා නිකන් සහතිකය දුන්නට අමතක කියලා එහෙම හම්බෙන්නේ නැහැ ගරුත්වය. ගරුත්වය උපයා ගන්න ඕන. ඒක මතක තියාගන්න. මේ තියෙන විකනකාධිපති දෙපාර්තමේන්තුව. විකනකාධිපති දෙපාර්තමේන්තුවේ සම්පූර්ණයෙන්ම මේ එවලා තියෙනවා මේ ගනුදෙනුව පිළිබඳව. ඉතින් ඒ නිසා අපි ඔබතුමාට අපි ස්තුති කරනවා කනකාධිකාරී වරුන් දෙදෙනාට. ඒ වගේ අපි ඉල්ලා හිටනවා මේ ආණ්ඩුවේ, ඒ වගේම රාජ්‍ය සේවා කොමිසමේ කරුණා කළ මේ වගේ දූෂිතයන් දූෂණකවලට එරෙහිව කටයුතු කරන රාජ්‍ය නිලධාරීන් ආරක්ෂා කරන්න බැරි නම් රාජ්‍ය සේවා කොමිසමට මොකද්ද තියෙන ප්‍රතිඵලය? ඇයි ඒකන හොයලා බලන්නේ නැත්තේ? ඇයි මේ මිනිස්සුන්ට ශ්‍රේෂ්ඨාධිකරණයට යන්න වෙලා තියෙන්නේ? අද එක්කෙනෙක් යන තරම් රැකිලා තියෙන ශ්‍රේෂ්ඨාධිකරණයෙන් අපීල් එක අහන්න තින්දු කරපු නිසා ගරු ඇමතුමනි, ඊළඟට ඒ නිසා දැන් ඔබතුමා ඒ ඔක්කොම වංචනික කටයුතු කරවලා දැන් ගියා ගොඩනැගිලා. දැන් ගොඩනැගිලා තත්ත්වය මොකක්ද? ගොඩනැගිලා තත්ත්වය තමයි මෙතුමා ගෙනාව ගරු සභාපතිතුමනි. ගොඩනැගිලා මීට කලින් එතන තිබිච්ච රාජ්‍ය ආයතනය වර්ගඩියට ගෙව්වේ රුපියල් 60යි. පුරුත්තාවඩ කටයුතු අමාත්‍යාංශයෙන් ගෙන්නව වර්ගඩියට 145ක්. මීට කලින් තිබිච්ච රාජ්‍ය ආයතනයට රුපියල් 60යි. මෙතුමාට දෙවෙනවා රුපියල් 145. ඊළඟට දැන් ගෙනාවනේ ඔක්කොම එකට වන් රූෆ් යටතේ ගේන්න ඕනේ කියලා. අද ගෙනකද්ද වෙලා තියෙන්නේ ගරු සභාපතිතුම එම සභාපතිතුම. වෙලා තියෙන දේ තමයි අද බලන්න ඊටා කුඩා කුඩා හරක් මඩුවක් කියලා තමයි ඒක නිලධාරී මහතුරු සේක සේකා අපිට ලියලෙවලා තියෙන්නේ. අද තමුන්නාසෙල් වැඩි දැන් බලන්න පුනරුත්ථාපන අධිකාරිය තිබුණේ කලින් බොරැල්. ඒකේ වර්ගඩි 12000ක් තිබුණා. වැට් නැතුව ගෙවගෙන සභාපතිතුමනි 750000යි. අපේ සාමිනාද නමතුමාගේ අමාත්‍යාංශයෙන් අමාත්‍යතුමා තීන්දුවක් අරගෙන ගෙනාවා ඒ වර්ගඩි 12000ක අද දාලා තියෙන වර්ගඩි 4500කට කොච්චර ගෙවනවද? කොච්චර ගෙවනවද? ලක්ෂ 8ක් ගෙවනවා වැට් නැතුව. පුරුත්තාපන අධිකාරිය. ඊට පස්සේ ඒක දැන් මොකද්ද? ඒ නිසා බඩු ගෙදාන ඉඩ නැති වුණා. අලුත් තැනකට ගෙනාම බඩු දාන්න ඉඩ නැහැ. ඊට පස්සේ මොකද්ද වෙන්නේ? අමත් ගෙනියන්න බැරි බඩු ටික විකුණනවා. ආ කිසිම ටෙන්ඩරයක් වක්වත් නැහැ. ලක්ෂ ගණන් වටින සමහර අර රූම් ඒසි හෝල් ඒසි කරන මැෂින් සමහර දූෂිත නිලධාරී රුපියල් 7000ට අරන් යනවා. පුනරුත්ථාපන අධිකාරියේ ෆයිල් ටික තියාගන්න තැනක් නැහැ. අද මොකද්ද කරලා තියෙන්නේ? අමානෝ ෂීට් වගේක් ෂීට් වලින් උඩ ගහලා තට්ටුවක් හදලා ඒ තට්ටුව උඩ අල්මාරි කැබිනට් උඩ කැබිනට් තියලා ෆයිල් දාලා තියෙන්නේ. මොනාද අමතුමා? නෑ නෑ මගේ වෙලාව ගන්න එපා. මගේ වෙලාව ගන්න එපා. අහගෙන ඉන්න. කරානම් අහගෙන ඉන්න. කරානම් අහගෙන. මගෙන් නම් වෙලාව දෙන්නේ නෑ. මොකක් දන්නවද? රයිට් ගරු සභාව ඒ නිසා
හොන්ඩබල් මිනිස්ටර්
මෙතුමා ඒ නිසා
and they were paying more rent.
ගරු සභාපතිතුමනි ඒ නිසා මගේ වෙලාව දෙන්න. මේවා අහගෙන පස්සේ උත්තර දෙන්න. මං අභියෝග කරනවා. තමුන්නාසක මේ ආයතනයට ජනමාධ්‍ය වෙදින් කැඳවන්න කියලා. තමුන්නාසක මේ අමාත්‍යංශර ලංකා ජනමාධ්‍ය වෙදින් කැඳලා පෙන්වන්න කියලා. තට්ටු පිට තට්ටු ගහලා තියෙන නිසාද නිලධාරීන්ට ෆයිල් එකක් ගන්න බෑ? පුනරුත්ථාපන අධිකාරියට කවුද එන්නේ? පුනරුත්ථාපන අධිකාරියට එන්නේ කළු සභාපතිතුමනි. මේ තමන්ගේ අම්මා තාත්තා නැති වෙච්ච ගෙවද්දරවල නැති වෙච්ච මිනිස්සු. හරිද? ඒ නිසා අපි තමුන්නාසර කියනවා මේවා මට බොරු කියන්න ඕනේ නෑ මත්තුමා. මම ඔබතුමාට විවේචනය කරද්දි බොහොම සංවේදීව. මං සංවේදී විවේචනය කරන්න මොකද මේ අමාත්‍යංශය අපි වැදගත්කමක් කියලා දකින නිසා. උතුරේ මිනිසුන්ට මොනවා හරි ටිකක් හම්බෙන්නේ මේකෙන් නිසා. තමුන්නාසර රුපියල් මිලියන් 14000ක් හම්බුණා. කොච්චරද වියදම් කළා තියෙන්නේ? මිලියන් 9000යි. 2016 අවුරුද්දට උතුර පුනරුත්ථාපන කටයුතු වල මිලියන් 14000ක් හම්බුණා. තමුන්නාස කොච්චරද දුන්නේ? වියදම් කරේ මිලියන් 9000යි. අමාත්‍යංශයක් නැහැනේ. තමුන්නාසක උනන්දුව තියෙන්නේ ගොඩනැගිලි කරන්නේ. දැන් ඇත්තටම ගත්තට පස්සේ උතුරේ මිනිසුන්ගේ දැන් ප්‍රශ්න විසඳලාද? ගෙවල් ටික හදලා නැහැ. මොනවත් කළා නැහැ. කියන්නේ කෙරිය උතු වේගෙන් කෙරලා නැහැ. හැබැයි තමුන්නාස කල්පනා කළ බලන්න 14000යි 9000යි වියදම් කළා තියෙන්නේ. ඒ නිසා පුනරුත්ථාපන අධිකාරියද නිලධාර අද වෙලා තියෙන තමුන්නාසර මතක තියාගන්න. දැන් ඒ නිලධාරී මහත්මහතින්ට ඉන්න ඉඩක් නැහැ. යන්න ඉන්න එකලංගේ සනීප ආරක්ෂක පහසුකම් නැහැ. ආ 12000 වර්ගඩි 12000 කටපු කට්ටිය 4500 කට දැම්මා මොකද වෙන්නේ? ඒකත් වැඩි ගණනකට. ආ ඒ නිසා වෙලා තියෙන්නේ තමයි තමුන්නාසල අනිවාර්ය වෙන්නේ ඔය නිලධාරීන් පුරුත්තාපඩ ගන්නව මානසික වශයෙන්. ඒත් ඒ නිසා ගරු ඇමතුමා මේ අහගන්න මේ ටික අහගන්න මේ ටික අහගන්න මම එන්නම් ඇබතුමාට යන්න වෙයිද දන්නේ නැහැ හරි මම දැන් මේ කතාවේදී කියන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ යවන්න කියලා මම ආවොත් යවන්න වෙන්න ඉඩ තියෙනවා ඒ නිසා මම හෙන්න දෙයක් නැහැ ඔබතුමා හදාගන්න මේ වැරදි ඒ නිසා කරු සභාපතිතුමනි අද වෙලා තියෙන දේ මොකද්ද මේ පුනරුත්ථාපන අධිකාරියේ මිනිසුන්ගේ ෆයිල් ගොඩාක් විනාශ වෙලා තිබෙනවා ඒවා මේ නිදාන්න ගන්න බැරිලා තියෙන නිසා සේවක මිනිස්සේ කාම එක ගන්න බෑ ඒ නිසා කරු සභාපතිතුමනි කෙටියෙන් ගත්තොතලා තියෙන දේ තමයි දූෂිත ගනුදෙනුවක් කළා ඒ දූෂිත ගනුදෙනුවේ ප්‍රතිඵලයක් වශයෙන් ඒකට විරුද්ධ වෙච්ච නිලධාරීන් මාරු කළා තිබෙනවා ලේකම්වරයාට යන්නලා තිබෙනවා ඊළඟට අඩු ගන්න සේවය ලැබෙන්නේ නැහැ සේවක සේවිකාවන්ට සේවය ලැබෙන්නේ නැහැ ඉතින් ඒ නිසා මේක ඉන්න ඊට පස්සේ බලන්න දැන් බලන්න අද වෙලා තියෙන දේ ඔබතුමා දන්නවා ඔබතුමාගේ අමාත්‍යංශය දැන් අද මේ තියෙන පුනරුත්ථාපන අධිකාරියේ තියෙන ගැටලු මම කිව්වා නිලධාරී නිලධාරණියන් පීඩා වඳ තත්ත්වය ඒ වගේම තමයි අපි ඔබතුමාගෙන් අහන්න කැමතියි දැන් ඒකේ ඉන්න සභාපතිවරයෙක් ඉන්නවා අධ්‍යක්ෂකවරයෙක් ඉන්නවා ක්‍රියාකාරී අධ්‍යක්ෂකවරයෙක් ගරු සභාපතිතුමනි මේ උතුරේ නැගෙනහිර ප්‍රතිසංස්කරණය කියලා කියන එකට ඉන්න ඕන කාර්යක්ෂම ඇමතිවරු කාර්යක්ෂම පුද්ගලයෝ මම මිනිසුන්ගේ වයසට අගෞරව කරන්නේ නැහැ මං ගරු කරනවා නමුත් අපි හැම කෙනාම අපි තේරුම් ගන්න ඕන අපේ ශරීරයේ තියෙන හැකියාවන් ගැන ඔබතුමාගේ සභාපතිතුමා අවුරුදු 80යි ඔබතුමාගේ ක්‍රියාකාරී අධ්‍යක්ෂකතුමා අවුරුදු 75යි ඉතින් අපි අහන්න කැමති ටිකක් ක්‍රියාකාරී පුද්ගලයෝ දාන්න මේකට. මේ මිනිස්සු කිල්නොච්චිය මන්නාරම යාපනේ මුලතු ත්‍රිකුණාමල යන්න ඕන. මෙහෙම යයිද? මම කියන්නේ ඊටාම පැහැදිලි ගරුත්වය ඇතුව. දැන් ගරු සම්බන්ධයෙන් විපක්ෂනායකතුමා ඉන්නවා අපි ගරු කරනවා. එතුමා දේශපාලන වගකීමක් ඉටු කරන්නේ. නමුත් මේ තියෙන්නේ පුනරුත්ථාපන අධිකාරී ඉම්ප්ලිමෙන්ටේෂන් ඒජන්සිය. එතුමාගේ ජේෂ්ඨත්වයට අපි ගරු කරනවා එතුමා උගත් මේ රටේ දේශපාලනයේ පරිණත පුද්ගලයෙක්. ඒසම වැඩිහිටියන්ට ගරු කරනවා. නමුත් මේ මොකද්ද? මේ හොඳට දුවලා බලලා වැඩ කරන්න තියෙන ආයතනයකට දාගෙන ඉන්නේ කවුද? ගරු ඇමතුමා. මම නම කියන්නම් ඒගොල්ලන්ගේ. ඊළඟට ගරු සභාපතිතුමනි, ඒ නිසා පුනරුත්ථාපන අධිකාරිය සහ මෙතුමාගේ අමාත්‍යංශය මෙතුමා සම්පූර්ණයෙන්ම අනාගෙන තියෙන්නේ. ඉතින් ඔබතුමා තනියම අනාගත්තට කමක් නැහැ. ඒකෙන් ඇනෙන්නේ රටේ ජාතික ප්‍රශ්නේ. ඇනෙන්නේ ජාතික ප්‍රශ්නේ. ඒකට ඔබතුමාට අයිතියක් නැහැ. ඒ වගේම මම දැනගන්න කැමතියි දැන් ඔබතුමාට තිබෙන තවත් කරුණු තියෙන නිසා බන්ධනාගාර දෙපාර්තමේන්තුව. දැන් බන්ධනාගාර දෙපාර්තමේන්තුව ගැන විවිධ මන්ත්‍රීතුමා කතා කරනවා. ඔබතුමා දන්නවා බන්ධනාගාර දෙපාර්තමේන්තුවේ නිලධාරීන් බඳවා ගන්න පෞද්ගල දාසල පරීක්ෂණ තිබුණා. බඳවා ගන්න නිලධාරීන්ට ලියුම් යවුවා. මම ඒ ලියුම් හැන්සාඩ් කරනවා මෙතන. මෙතන තිබෙන එක ලිපියක්. ඒ මේ ආයුධම් කරුවට වැඩ බාර ගන්න එන්න කියලා ලියුම් එවලා තියෙන. එහෙම එවලා තියෙද්දි ඒක කැන්සල් කරනවා. කැන්සල් කරන්නේ ඇයි? අපිට දැනලා තියෙන තොරතුරු අනුව. මොකද්ද වෙලා තියෙන්නේ? මේ අමාත්‍යංශර සම්බන්ධ දේශපාලනඥයෙක්. මට එවපු ලියුමේ තියෙනවා ඔබතුමා කියලා. නමුත් මම කේ දේශපාලනඥයෙක් කියලා හදනවා. හරිද? මොකද ඒකට කොලේ තාම අතට හම්බුන්නේ නැති නිසා මට ඊමේල් එකේ තියෙනවා ගන්න වෙලාවක් හම්බුන්නේ නැහැ. දත්තොත් මම නමත් එක පස්සේ කියන්නම්. 157 දෙනෙක්ගේ නාම ලේඛනයක් ඇව්වා. මේ බන්දලාගාර නිලධාරීන් බඳවා ගන්න. මීට කලින් බන්දලාගාර නිලධාරීන් බඳ නියම නියාමකරුවන් බඳවගත්තේ විභාගවලි. ඔතිපොතිය දෙන්න.
If you can show me that document, you can please table that document. There was not a single document sent.
ඒක තමයි මම කිව්වේ නම නැතුව දේශපාලනඥයෙක් කියනවා කියලා. ඒක තමයි මම කිව්වේ. ඒක වෙන්න පුළුවන්. නමුත් වෙලා තියෙන දේ තමයි මම හරිය පැහැදිලිව කිව්වා ඒක. නෑ නෑ, ඉතාල පැහැදිලි මේක. අහගන්නකෝ. දැන් පුනරුත්ථාපනයේ තවුල් කරන් බන්ධනාගාරයේ තවුල් කරන් මොකද්ද වෙලා තින්නේ මේ? මොකොත් ආව මොකොත් හා මොනවා මොකොත් අහුල්ලා නැත් වෙන්න බලව ඔතුමාගේ කවුන්සල් වල. දරු සභාපතිතුම මොකද්ද වෙලා තින්නේ? බන්ධනාගාර නියාමකරු මඳවා ගන්න අයදුම්පත් කැඳෙවුවා 17200ක් අයදුම්පත් ලැබුණා. මූලික සුදුසුකම් තියෙන 6358ක් සම්මුඛ පරීක්ෂණයට කැඳෙව්වා. සම්මුඛ පරීක්ෂණයෙන් පිරිමි 305 කේ කාන්තා නියාමකයන් 45 කේ බඳව ගන්න තීරණය කළ කැඳවීම් ලිපි යවුවා. කැඳවීම් ලිපි යවුවද නැද්ද? ලිපි යවුවා. ලිපි යවලා 12කට පස්සේ 2016 ඔක්තෝබර් 24 වෙනිදා එම කැඳවීම් ලිපි ඔබතුමාගේ නියෝගයෙන් අත්හිටවුණා. ඒ නිසා තමයි අපිට හිතෙන්නේ මේවා අපිට තොරතුරු අනුව තියෙන්නේ 157 දෙනෙක් නාමලේඛනයක් කියලා තියෙනවා. දැන් ඒ 154 ලයිස්තුවේ නැති නිසා තේරිච්ච අවලංගු කළා කිය. අපි තමුන්නාස කියන්න කැමති මේ සාධින කොමිෂන් සභාව ආරම්භ කරලා තමුන්නාසලා කවදාවත් වෙනස් නොවන අර පරණ ඥානවලින්ම යන මිනිස් මේ සත්ත කොට්ටාසය. කියන මේ රටේ යහපාලන අර්කමේක මොනව කරන්න හදුවත් තමුන්නාසක හැංගිලා ඉන්න පරණ සතා එනවා. ඥානගත සතා එනවා. දැන් අපි කොච්චර තීන්දුව කළා කියන මේ බන්ධනාගාර නියාමකෘ කියන්නේ යම්කිසි දැන් ඕ ලෙවල් ඒ ලෙවල් කරපු ඉගෙනගත් අය. ඒ අයව තමුන්නාසක ලයිස්තුවට පත් කරන්න එපා. අනික තරුණ ළමයෙක්ට පත්තින් ලිපි යවලා අද 2002 පස්සේ කැන්සල් කරාට පස්සේ මොකද වෙන්නේ? දැන් මන නඩු යනවා ඊට පස්සේ. ආත්මකරුත්වය බලන්න. නඩු යනවා. නඩු ගිහිල්ලා ගන්න බැරි වෙනවා නිලධාරි. ඊපස්සේ ප්‍රන්දනාගාර වල ගැටලු තියෙනවා. දැන් මේකට විරුද්ධව මේකට ඊට පස්සේ මොකද උනේ? මේ තමුන්නාස වලවම් කරන එකට බන්ධනාගාර කොමසාරිස් ජෙනරාල් වරය විරුද්ධ වුණා. ඒක තමයි ඇත්ත. දැන් තමුන්නාසය කරලා තියෙන තමයි බන්ධනාගාර කොමසාරිස් වරය දැන් තර්ජනය කරමින් ඉන්නේ. අපි බන්ධනාගාර ඒක තමයි ඇත්ත தත්තේ. දැන් තමුන්නාසේ බන්ධනාගාර කොමසාරිස්වර තර්ජනය කරමින් ඉන්නවා. අපිට ආරංචි හැටියට බන්ධනාගාර කොමසාරිස්වරයාට දෙන්නම් පැටේකෙන ස්ථාර තමයි තමුන්නාසේ ඉන්නේ. ඒ නිසා මතක තියාගන්න. ඒක වැරදි. ඒ නිසා බන්ධනාගාරවල ගැටලු ගොඩක් තිබෙනවා. බන්ධනාගාරවල තාම තියෙන අර වැඩවසම් පාලනයක් ඒක ඉහළනදාරින් පහළනදාරින්ම පෙළනවා හිරකරුවන්ට වඩා හිරකරුවන් ගැටලු වෙනම තිබෙනවා. ඊළඟ මම දැනගන්න කැමති ඔය තමුන්නාසලා VIP ලාට ගොඩාක් දේවල් දෙන්න හදනවා.
ගරු මන්ත්‍රීවතාව විනාඩි 3ක් තිබෙනවා.
අම්මා. ඒ නිසා ගරු සභාපතිතුමනම කියන්න කැමති දැන් බන්ධනාගාර දෙපාර්තමේන්තුව යටතේ ඒ එක්කම තව උපතුමා තියෙනවා මේ ප්‍රජා විශෝධක දෙපාර්තමේන්තුව මගේ නම හරියද දන්නේ නැහැ. මිනිස්සු වැරදි කරාම අර ලොකු වැරදි නෙමෙයි. ඊළඟට දඩ ගවා ගන්න බැරුණාට පස්සේ මිනිස්සුන්ට අර මොනවාද කොමියුනිටි සර්විස් දෙනවා. ජජස්ලා ඒවා නියම කරනවා. ඕගොල්ලෝ ගිහිල්ලා කෝවිල අතු ගන්න, පන්සල අතු ගන්න, පල්ලි අතු ගන්න එහෙම කියලා. දැන් මේකේ කවුද ප්‍රධානියා? මේක වැදගත් දෙපාර්තමේන්තුව. මේ දෙපාර්තමේන්තුවට හරියට වැඩ එනවා නම් බන්ධනාගාරද 100% පිරලා තියෙන්නේ. පොඩ්ඩක් බන්ධනාගාරවල තියෙන තදබදය අඩු කරගන්න පුළුවන්. මේක ප්‍රධානියෙක් ඉන්නවද? මේකට කොමසාරිස් ජෙනරාල්වරයෙක් නැහැ. මේකට ඉන්නව වැඩ බලන්න දාපු කෙනෙක්. එයා පසුගිය ආණ්ඩුවේ දූෂිත ගනුදෙනු වලට FCID එකේ දැනට පරීක්ෂණ වලට ලක් කළා තියෙන කෙනෙක්. මේ වර්තමාන ඔබතුමාගේ අර විශිෂ්ට මොනවාද ගොඩනැගිලි ගනුදෙනුවේ තූදන ලක් වෙච්ච මම නම කියන එතුමාගේ ප්‍රේමචන්ද්‍රන් කියන පුද්ගලයා. හරිද? එතකොට ගිය ආණ්ඩුවේ දූෂණය ලක් වෙච්ච මේ ආණ්ඩුවේ චෝදනා ලක් වෙච්ච පුද්ගලයා තමයි ඔබතුමා මේ වැදගත් දෙපාර්තමේන්තුවේ වැඩ බලන්න තියන්ති. ඇත්තටම දැන් විශෝධනයට යවන්න ඕන පුද්ගලයෝ තමයි ඔබතුමාලේක ලොක්කො කරලා තියෙන්නේ. ඒ නිසා අපි තමුන්නාසල කියනවා කරුණා කළා අපේ වගේම මේ රටේ අධිකරණෙ ගිල්ලා හිටිනවා පොඩි දෙයකට හැම කෙනාම රිමාන්ඩ් හිරේ දාන්න නැතුව මේ ගැන බලන්න කියලා මේ මිනිසුන්ට ප්‍රජා සේවා කටයුතු වලින් පුළුවන් නම් ඒ දඬුවම් ගෙවන්න අවස්ථාව ලබා දෙන්න කියලා. ඒ වගේම තමයි දැන් තව එකක්. ඔබතුමාගේ අමාත්‍යංශ ගැන හොඳක් කියන්න හිතාගෙන ආවේ. මේ කොළ ටික මට ඊයේ හම්බුනේ. ඒ නිසා මට සම්පූර්ණ කතාව වෙනස් කරන්න වුණා. දැන් බලන්න මැතිවරණ ප්‍රචණ්ඩ ක්‍රියා හේතුවෙන් හානියටපත් වන දේපළ ගෙවි. ගරු සභාපතිතුමනි. අපි අහන්න කැමතියි මැතිවරණ ප්‍රචණ්ඩ ක්‍රියා සිද්ධ වුණා තමයි යම් ප්‍රමාණයකට. හැබැයි මහා පරිමාණයෙන් සිද්ධ වුණේ නෑ. ජනවාරියට සිද්ධ වුණේ නැහැ. අගෝස්තුවත් කොහොමත් වුණේ නෑ. දැන් මොකද වෙලා තියෙන්නේ? මෙතුමාට වෙලා තියෙනවා සිරිකොතෙන්. මතක තියා වගකීමෙන් කියන්නේ. සිරිකොතෙන් වෙලා තියෙනවා 5011ක්. 5011ක් වෙලා තියෙනවා මැතිවරණ ප්‍රචණ්ඩ ක්‍රියාවට ලක්වන්න වන්දි ගවන්න කිය. ඔබතුමා පුරු සිරිකොතෙන් එපේක ඔබතුමාට වෙනවා. ඔබතුමා එක ඔබතුමාට රාජ්‍ය පරිපාලන අමාත්‍යංශයෙන් ඒව අනුමත කරලා වෙනවා. ඔබතුමා ඊට පස්සේ කැබිනට් පේපර් දාන. දැන් මැතිවරණ ප්‍රචණ්ඩ අපි කියන්නේ පක්ෂ මූලස්ථානකින් එවැනේවට කොහොමද තමුන්නාසේ මේ කැබිනට් පේපර් දාන්නේ? අපි තමුන්නාසේ අභියෝග කළා පෙන්නන්න ඒවයි ප්‍රාදේශීය ලේකම් මුර අනුමත කළා එපේව. එහෙමනේ. ශාඛා සමිතිය කෙනා අසංකල වට බෑනේ. ශාඛා සමිතිය කෙනා අසංකලට බෑ. 5011කට තමුන්නාසේ දැන් ගෙවන්න හදනවා. අපි කියන්නේ එහෙන අනිත් පක්ෂලත් මේ ගුටි කාපු තුවාල වෙච්ච මිනිස්සු ගොඩක් ඉන්නවානේ. යම් ප්‍රමාණයක් ඉන්නවානේ. ඔබතුමා දන්නවා ජනවාරි 8ත් අගෝස්තු 17ත් මහා පරිමාණ ප්‍රචණ්ඩ ක්‍රියා සිද්ධ වුණේ නැහැ. ඔබතුමාලා කියන්නේ යහපාලනට අතිරුද්ධයි. ඔබතුමාලා කියන්නේ එතකොට ජනවාරි අගෝස්තු 17 ඡන්දයේ තමුන්නාසලා මිනිමරුව ගවල් පිච්චුවා කියලාද? ආණ්ඩුව. ඔබතුමාලගේ ආණ්ඩුව. ඔබතුමාලගේ ආණ්ඩුවන් තිබුණේ අග්‍රාමාත්‍ය රනිල් වික්‍රමසිංහතුමා නගමෙත් ධූරයේ දරුවේ. ඒ නිසා අපි පැහැදිලිව මේ රටේ තමුන්නාසල කරන මේ පක්ෂග්‍රාහී කටයුතු පක්ෂග්‍රාහී කටයුතු මේක අනිවාර්ය වශයෙන් අපි කියනවා මේක වළං කරලා ප්‍රාදේශීය ලේකම්වරු මට්ටමින් ග්‍රාම නිලධාරී මහතුරු මට්ටමින් මේ යම් දිසා සාධාරණයක් උනා ඉන්නව නම් අන්න එහෙම ගෙන්න ගන්න
කාලය අවසන්යි ධර්මන්තුමා
හරි අවසන් කරනවා ගරු සභාපතිතුමනි මේ ටික ආගන්න ගරු අමතුමා බඩ පිරෙන්න තියෙනවා මට වෙලාව මදි නිසා මිස ඊට පස්සේ ගත්තොත් එහෙම දැන් තමුන්නාසගේ තල් සංවර්ධන මණ්ඩලේ තල් සංවර්ධන මණ්ඩලේ කියන්නේ උතුරේ තියෙන එකම මොන හරි මිනිසුන්ගේ කර්මාන්ත කරන්න පුළුවන් දේ. ඒක මොකදලා තියෙන්නේ? රුපියල් 592108ක මුදලක් සාවද්ද බිල්පත් සහ කූටලයකින් උපයෝග කරන වංචා කිරීම සම්බන්ධයෙන්. තල් සංවර්ධන මණ්ඩලයේ සාමාන්‍ය අධිකාරී එම්.බි. ලෝකනාද නැතෝ 14 වෙනි මූලික විමර්ශනයක වදකරුව ඇතත් මේ දක්වා අමාත්‍යංශ කිසිදු ක්‍රියාමාර්ගයක් ගෙන නැත. අපි ගෙනාවනේ තල් සංවර්ධන මණ්ඩලයේ කෝප්පයකට කරු සභාපතිතුමා මෙතන ඉන්නේ. සුමන්දිර නම් මන්ත්‍රීතුමා තමයි යා කැඳෙව්වේ. මොකද්ද කරු සභාපතිතුමනි තිබුණේ தත්ත්වය? තල් ඔබතුමාගේ කාලේ නෙවෙන්න පුළුවන් කලින් தත්ත්වය එන්න පුළුවන්. නමුත් තාමත් ඔබතුමලා තියන් ඉන්නේ කට්ටිය තමයි.
තුනයි.
මොනාර තියෙන தත්ත්වය? තල් පලාරම් තියෙනවා මිලියන් 38ක 7යි පළවෙන්. මට තව ඔක්කොම කියන්න වෙලාව නැහැ. ඒ නිසා ගරු සභාපතිතුමනි අපි අවසාන කරමින් කියන්න කැමති ඔබතුමාගේ අමාත්‍යංශයට ඔබතුමාගේ අමාත්‍යංශයට තමයි තවමත් පවුල් 13,679කින් යුක්ත පුද්ගලයන් 43,463කගේ උතුරේ සුබසාධනය කරන්න තිබේ. ඔබතුමාගේ අමාත්‍යංශය තමයි මිනිසුන්ට ගෙවල් හදලා දෙන්න තියේ. ඔබතුමාගේ අමාත්‍යංශය තමයි තවමත් ආරක්ෂක අංශ සතුව තිබෙනවා පුද්ගලික ඉඩම් අක්කර 5200ක් අරගෙන. ඔබතුමාගේ අමාත්‍යංශයෙන් තමයි ඒවා නිර්දේශ කරන්න ඕන මේවා ආරක්ෂක අංශවලට අවශ්‍ය නැති ඒවා ජනතාවට දෙන්න කියලා. අපිට පේන්නේ ඔබතුමාගේ අමාත්‍යංශයේ නිර්දේශයක් වෙනවා ඒක. මම හිතනවා ඊට ඒක වෙනස් ආකාරයකට වෙන්නේ කියලා. ඒ වගේම මම දැනගන්න කැමති ඉන්දියානු සරණාගතයෝ. ඒගොල්ලෝ අපේ රටේ පුරවැසියෝ. අපි සතුටු වෙනවා 2007 හෝ 8 වගේ අවුරුද්දක මේ පාර්ලිමේන්තුවේ අපි ඔක්කොම එකතු වෙලා ජනතා මිත්‍රනේ රාමලිංගම් චන්ද්‍රසේකරන් මන්ත්‍රීතුමත් මමත් ඉන්දියාවේ තියෙන තමිල්නාඩුවේ තියෙන රෙෆියුජි කැම්ප්ස් වලට ගිහිල්ලා ඒ පනත සංශෝධනය කරන්න තොරතුරු අරගෙන ඇවිල්ලා හිටපු අග්‍රාමාත්‍ය රත්නසිරි කරුණාකරතුමා එක්ක සාකච්ඡා කළා. එතුමා අද එතුමාට ගෞරව කරන්න ඕනේ මේ කටයුත්තේදී. එතුමා ඉතාලම කෙලින් වැඩ කළා. පුරවැසිභාවය ඔක්කොටම දුන්නා 24500කට පුරවැසිභාවය නැතුව. අද ඒකලන් ගෙන්නන්න වැඩ පිළිලක් ඔබතුමාට නැහැ. අවසාන කරුණ වශයෙන් මම කියන්න කැමති ඔබතුමාගේ අමාත්‍යංශයට තිබෙනවා මේ සිංහල දෙමළ මුස්ලිම් ભેදයෙන් තොරව Hindu බෞද්ධ මුස්ලිම් ભેදයෙන් තොරව උතුරු ප්‍රදේශයේ නැගෙනහිර ප්‍රදේශයේ විනාශ වෙච්ච පන්සල් පල්ලි කෝවිලට උදව් කරා. මම දැනගන්න කැමති ඔබතුමා ඒ සහජීවනය රැකලා කටයුතු ඒ සංයුතිය රැකලා කටයුතු කළා තියෙනවද කියලා. මම ඔබතුමාට ගිය අවුරුද්ද ලබා දුන්නා එක සිද්ධියක් මම කියන්නේ. උතුරේ දෙමළ ජනතාවගේ ප්‍රශ්නවලට 99%ක් මුල් තැන දෙනදකම මම මේ 1% ගැන කියන්නේ. ඔබතුමාට මම දුන්නා කෝකිලා වෙලා තියෙනවා මුලතිව් වල කෙලවරේ පවුල් 350ක් ඉන්න කෝකිලායි ගම්මානේ දීවර ගම්මානක් තියෙනවා. ළඟදී අපේ මනින්ද මන්ත්‍රීතුමා ගියා. කූඩාරංගල ජීවත් වෙන තහඩු කෑලිවල අවුරුදු 100ක් වෘත දිසේම මිනිස්සු එතන ඉන්නවා. තමුන්නාසල අපි කිව්වා ඒ ප්‍රශ්නේ මැදිහත් වෙන්න කියලා. අඩු ගානේ ලියුමට උත්තරයක් ආවෙ නම් මම හතර පාරකට වඩා කතා කරා. ඒ නිසා අපි අපිට හිතා ගන්න පුළුවන් මම එතකොට දැනන් හිටියේ නැහැ තමුන්නාසේ මේ අමාත්‍යංශ මේ අනාගත පුද්ගලෙක් කියලා. ඉස්සර ගරු ඇමැත්තුමනි මම ඔබතුමාගේ ඉල්ලා හිටින්නේ කරුණා කළා. ඔබතුමා වෙන ඕන අමාත්‍යංශයක් කරන් ඔය ටික කරන්. නමුත් ජනතාවගේ තුවාලයක් මේ ඔබතුමාට බාර දෙලා තියෙන්නේ. ඔබතුමාට බාර දෙලා තියෙන්නේ මිනිසුන්ගේ හදවත්වල මහ විශාල තුවාලයක් තියෙන ප්‍රශ්නය. ඒ නිසා අපි ඔබතුමාගේ ඉල්ලා හිටනවා මේ වංචා දූෂණ නාසිය නතර කරලා උතුරේ මේ ජනතාවට සේවය කරන්න පුළුවන් විදියට සේවය කරන්න පුළුවන් විදියට තමුන්නාසගේ අමාත්‍යංශයයි තමුන්නාසගේ ආයතනය හදා ගන්න කියන ඉල්ලීම තමයි කරන්නේ. ඒ ඉල්ලීම කරමින් මේ විවේචන වලට තමුන්නාසේ හරි උත්තර කොළ එක්ක ඉදිරිපත් කරන කිල්ලා ශ්‍රීමින් මගේ කතාව අවසන් කරන බොහොම ස්තුතියි.
ස්තුතියි ගරු චන්ද්‍රසිරි කජදීර මන්තුමා. ආරයි. ගරු එමත්
ගරු මූලාසන
ගරු එමත්තුමා.
I just want to reply. Thank you very much, Honorable Member of Parliament, for bringing these issues out. But I just want to clarify three things now. Firstly, I would like to welcome you to my ministry at any time and see whether that ministry is congested or not. One minute, sir. And other, no, one second, sir. I have the right to reply. Second one is regarding the building. The building which was given, I have housed every single... all the departments under one roof, and we have saved
more than 50,000 rupees on this whole transaction. And it's wrong for you to say, today you can't get a building in Gwal Road for less than 150 rupees a square foot. If you can give me a building, I will go into that building. And thirdly, regarding the... prisons, you must get the correct facts, sir. There is allegations I have got in writing that all, I have given both the first interview and the second interview was over. There is allegation in writing saying that there was malpractices, there was bribery, and you are going to allow the bribery people to be allowed and to be appointed in the prisons. If you want that way, I can certainly do it. So I, with the permission of the Prime Minister, I have had a committee of three members, two from my ministry and one from another ministry, to be really transparent. And those ministries, those three members will make a committee report. And if the committee report says the complete interviews were perfectly in order, I will accept it. If they give a wrong order, then I will refer it to the Prime Minister and he can make the relevant. So kindly, with documentation, we can come and make the documentation. Please don't make statements which is not correct.
Thank you.